પ્રથમનું 14મું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા પર દક્ષિણાદે મુખારંદે બિરાજમાન હતા અને માથે ધોળી પાઘ બાંધી હતી, ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાઘમાં બિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા. તે ગુચ્છને વિશે ગુલાબના પુષ્પ બિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર બિરાજમાન હતા. જમણા હાથમાં ધોળું અને સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ કેટલા બધા વૈરાગી હતા, તોય પણ સંતો ભક્તોને રાજી કરવા માટે કેવો સાજ સજા, જો કેટલો સરસ અદ્ભુત. એમ મોટા મોટા રાજા ન છજી શકે એવો સાજ મહારાજ સજે છે. ફક્ત હેતુ સંતો અને ભક્તોને રાજી કરવાનો, નતર મહારાજ કે અમને તો ગોદોહન માત્ર ક્યાંય રહેવું ગમે નહીં, એવો વૈરાગ્ય સ્વભાવ. ભાર ન મે રૂમાલ ન ગમે એવો વૈરાગ્ય સ્વભાવ, આખા સંપ્રદાયનો ભાર સ્વીકાર્યો મહારાજ. બોલો, જીવના હિતને માટે એ મહારાજ પ્રથમના 14માં શું વિચાર આપે છે મુક્તિ માટે, એને આપણે વિચારીએ. તમે બધા ધ્યાન આ બાજુ રાખજો, ટ્રેક્ટર બાજુની નીચે નહીં, નાડોળું નહીં. જેટલું ધ્યાન કેન્દ્રિત થશે, તમારી દ્રષ્ટિ કેન્દ્રિત થશે, એટલું જ મન કેન્દ્રિત થશે અને મન કેન્દ્રિત થશે તો જ વચનામૃત સમજાશે. મન કેન્દ્રિત થયા વિના વચનામૃત સમજાય એ વાત ભૂલી જાય. એટલે તમારી બધાને હું એટલે ફરતું જોઈ રાખું છું, ને તો એક બાજુ ન જોઈ રાખું કે તમે આ બાજુ કેટલાક છો એમ. એટલે બધાની દ્રષ્ટિ આ બાજુ આવી જઈ. પછીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછે છે, એક હરિજન છે તે સંસારને તજી નિસર્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્ય વાળો તો નથી અને દેહ કરીને તો વર્તમાન યથાર્થ પાળે છે અને મનમાં થોડી સંસારની વાસના રહે છે, તેને વિચાર કરીને ખોટી કરી નાખી એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ છે અને વળી બીજો ગ્રહસ્થ ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દ્રઢ છે અને આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે અને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગ્રહસ્થને પણ વાસના છે, એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે? પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા, જે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઓલો મુંજાયને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગ્રસ્થ તો આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે? બહુ સરસ પ્રશ્ન છે. ત્યાગી શ્રેષ્ઠ કે ગ્રહસ્થ શ્રેષ્ઠ એવો પ્રશ્ન છે. અને મહારાજ કે ત્યાગી છે એ સંસાર છોડ્યા પછી પણ એને સંસારની વાસના રહે છે અને સંસાર છોડ્યો તો કેવી રીતે છોડ્યો છે કે મુંજાઈને સંસાર છોડ્યો છે. ગ્રહસ્થ સંસારમાં રહ્યો છે તે કેવી રીતે રહ્યો છે? આજ્ઞા કરી રહ્યો છે. એનો મતલબ કેવો થયો? એને રહેવું નહોતું, એને સંસારમાં રહેવું નહોતું, પણ ક્યારેક પરમેશ્વરની આજ્ઞા થઈ, આચાર્ય મારીની આજ્ઞા થઈ, કોઈ મોટા સાધુની આજ્ઞા થઈ, જેથી કરીને સંસારમાં રહ્યો છે. એવા સંજોગોને આજ્ઞા કરી હોય, માનો એક જ હોય અથવા તો એકમાં પણ બાપા કમાય એમ રહ્યા ન હોય, કોઈ પણ કારણો વશાત આજ્ઞા થાય કે તારે ઈચ્છા છે પણ તારે સાધુ થવાનું નથી. અને બીજો કેવો છે? એને ઈચ્છા છે એમને બતાવ્યું મુંજાઈને. તો મુંજાઈ માણસ ક્યારે? જે કાર્ય ન કરવું એને કરવું પડે એમાં મૂંઝવણ થાય, કોઈ કે પ્રેશર કર્યું કે સાધુ થઈ જતું, અહીં હેરાન થઈ જશે, આમ થાય તેમ થાય, અનસાધુ થઈ ગયો. આ બેમાં કોણ શ્રેષ્ઠ છે? તોય મુક્તાનંદ સ્વામી જો કે સાધુનો જ પક્ષ ખેંચ્યો. મુક્તાનંદ સ્વામી સાધુનો પક્ષ ખેંચ્યો. આપણા મનમાં થાય સ્વામી જેવા વિરલ પુરુષે આમ કેમ કર્યું એમ, મહારાજે ઉત્તરને નકારી કાઢ્યો. પણ સ્વામી જે પક્ષ ખેંચ્યો છે સહેતુસર ખેંચ્યો છે. સ્વામીને કહેવાનો મતલબ એવો જણાય છે કે ભલે એ રાગ છે અને રાગ છે અને ત્યાગી થયો છે તો એને એવી શક્યતાઓ વિશેષ કરી રહે છે કે એને જો યોગ સારો મળી જાય અને પોતે દાખલો કરે તો એનું સ્થાન સારું છે, જેથી કરીને નિર્વાસનિક થવાની શક્યતાઓ ઘણીક છે. મહારાજ ઉત્તરમાં પણ મુક્તાનંદ સ્વામીના ઉત્તરને ભલે સીધો ના પાડે પણ ઇનડાયરેક્ટ હા પાડી છે. ગ્રસ્થને મહારાજ વખાડ્યો. મહારાજ કે ગ્રસ્થ શ્રેષ્ઠ છે. ત્યાગી કરતા ગ્રહસ્થ શ્રેષ્ઠ છે, પણ મહારાજ શ્રેષ્ઠ બતાવતા બતાવતા પછી મહારાજ કહે છે એ શ્રેષ્ઠ છે, એટલે એનું એનું અત્યારે ઉપલબ્ધ દ્રષ્ટિ એની શ્રેષ્ઠ જણાય. હું કામ શ્રેષ્ઠ જણાય છે? તો કે એનું મન સંસારમાં ઉદાસ છે. હું કામ શ્રેષ્ઠ છે? એનું મન સંસારમાં ઉદાસ છે. ત્યાગીની પોઝિશન કેવી છે? એને સંસારનો રાગ છે. ઓલાનું મન સંસારમાંથી ઉદાસ છે, આનું સંસારમાં રાગ છે. પેલો આજ્ઞાયકની સંસારમાં રહ્યો છે, આ મૂંઝાઈને બેગધારી થયો છે. એટલે મહારાજ કે ગ્રહસ્થ કરતા ત્યાગી કરતા પણ ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. વાસના બે એની હરખી જણાય છે. હરખી જણાય છે એનો મતલબ કે ત્યાગી છે એને પણ તીવ્ર વૈરાગ નથી, કે સંસાર બટાજટી બોલે છોડી દે એવોને તીવ્ર વૈરાગ નથી. ગ્રહસ્થ છે એને પણ તીવ્ર વૈરાગ્ય નથી. જ્ઞાને કરીને જગત ખોટું છે, આમાં કાંઈ લેવાનું નથી, વગેરે વગેરે જ્ઞાના છે, જેથી કરીને સંસારમાં ઉદાસ રહે છે. જો તીવ્ર વૈરાગ્ય જ હોત, તીવ્ર વૈરાગ્ય જ હોત, તો શક્ય છે કે આજ્ઞાને પણ એ વ્યવસ્થિત વિનય વિવેકથી આજ્ઞાનું પાલન પણ કરત અને ગ્રસ્થ આશ્રમમાં નહીં રહી અને ત્યાગી થયો હોત. તમે બહુ સ્પષ્ટ સમજી શકો, મહારાજ 18 જણાને જ્યારે બોલાવ્યા એમાં 70 ગયા, એક ન ગયા. કોણ ન ગયું? અરે 70 ગયા ન્યા મહારાજ પાસે, 18 માંથી એક ન ગયું. કોણ ન ગયું? હજી સમજાણું નથી. હાથિયા પટકરે એક ન ગયા. મહારાજે 18 ના નામ પત્ર લખ્યા હતા. હાથિયા પટકર ઘર છોડી નીકળ્યા ખરા, પણ સીમાડે ગયા. મનમાં થયું માળું ન્યા તો નહીં મેળ પડે, આપણો રસ્તામાં પાછા વળી ગયા. તો 18 ના 18 સેટિંગ થઈ ગયું, કારણ કે અદભુતાનંદ સ્વામી નામ નહોતું, વધારી ગયા કલ્યાણી. 18 ના 18 સંખ્યા બરાબર જળવાઈ ગઈ. મારો કહેવાનો મતલબ કે મહારાજે 18 18 ને એમ કીધું કે તેમ પાછા જાઓ, બધાને આજ્ઞા કરી હતી. પણ 17 પાછા આવ્યા, એક નો આવ્યા. વાત સમજાય તમને? કારણ કે 17 ને આજ્ઞા કરી, ઘણી ફેરી કેવું હોય, માણસની ઈચ્છા હોય ને આજ્ઞા થાય એટલે સ્વીકારી લે. ભાઈ કેવા આજ્ઞા પાળે, સમજાય છે વાત? ઊંડે ઊંડે પણ એમાંથી આવો લુખો થયેલો નથી, અને પછી એવી આજ્ઞા થાય એટલે સ્વીકાર કરે. અદ્ભુતાનંદ સ્વામીના જીવમાંથી સંસાર નીકળી ગયો હતો. આજ્ઞા તો મહારાજ એને કરી હતી, કલ્યાણજી તમે પાછા જાઓ. અદ્ભુતાનંદ સ્વામી શું કીધું? મહારાજ કૂવામાંથી કાઢ્યો, હવે પાછો નાખતા નહીં. અન્નો આવ્યા. એટલે અહીંયા બે વ્યક્તિ છે, એક મુંજાય ને ત્યાગાશ્રમ આવ્યો છે, એક આજ્ઞાય કરી રહ્યો છે. પણ આજ્ઞાય કરી રહ્યો છે તો તીવ્ર વૈરાગી તો નથી જ, એટલે બે માંથી એક તીવ્ર વૈરાગ તો નથી. પણ પેલો સંસારમાં રહ્યો છે, સંસાર એટલે સંસારની ભટકામણી બધી ચારે બાજુ બહુ આવશે, અને ચારે બાજુ ભટકાવવું પડશે. કારણ કે જ્ઞાને કરીને સંસાર ખોટો જાણ્યો છે, જ્ઞાને કરીને સંસાર ખોટો જાણ્યો છે, સંસારના દુઃખને પણ જાણ્યું છે, અને પછી તેમ છતાં આજ્ઞા થઈ એટલે સંસારમાં રહ્યો છે. પછી સંસારની અંદર ચારે બાજુ જે જોશે, ક્રિયા જોશે, બધું જોશે, એટલે એમાંથી એનું મન વધારે વધુ ઉદાસ થશે. સગા સંબંધીમાં હેત કરે તેમાં કાંઈ નીકળે નહીં, એટલે મન ઉદાસ થશે. હવે ઘરવાળું મળશે, માથાનું મળશે, એટલે મન ઉદાસ થશે. હવે બેનની ઘેરે જાય છે ત્યાં બધાય હેરાન હેરાન કરશે, કામ ખાઈ લે ને તેમ ખાઈ લે, એટલે ચારે બાજુ એને અથડામણ અવળી થશે. ને પાછું સાધુ પાસે જાહે ત્યારે સાધુ અને વૈરાગ્યની વાત કરશે, ભગવાન સુખની વાત કરશે, એટલે એનું મન ઓલામાં થૂથડકેલું હતું, અહીંયાથી સાધુએ એવી વાતો કરી એટલે એનું મન પછી સંસારમાં ચોટશે નહીં. એટલે ગ્રહસ્થ છે એ શ્રેષ્ઠ સાબિત થશે. જ્યારે ત્યાગી છે પણ માહિરાગ છે અને સંસારના દુઃખને એણે અનુભવ્યું જ નથી, સંસારના દુઃખને નથી અનુભવ્યું, દુઃખને નથી અનુભવ્યું, એટલે એને સંસારના સુખના સંકલ્પ થશે. એના મનમાં શું થશે? સંસારના સુખના સંકલ્પ થશે. જ્યારે પહેલા એ સંસારના દુઃખને અનુભવ્યું છે એટલે એના સંકલ્પ વિરામને પામશે, અને સંસારના દુઃખને અનુભવ્યું નથી એટલે એને સંકલ્પ સંસારનો થશે. તો સંસારનો સંકલ્પ થાય છે માટે ગૌણ છે. પેલો સંસારમાં રહ્યો છે પણ સંસારના દુઃખના સંકલ્પ એને થાય છે માટે ગ્રહસ્થ છે તોય શ્રેષ્ઠ છે. તોય પછી મહારાજ એની ઉપર વિગત પણ કરે. આનો મતલબ એવો થાય કે મહાસુખ્યો કોણ થાય? તો કે તીવ્ર વૈરાગ્ય વાળો. ત્યાગાશ્રમમાં મહાસુખ્યો કોણ થાય? તો તીવ્ર વૈરાગ્ય વાળો. જો કે અંત્યના 29માં વચનામૃતમાં મહારાજ ત્યાં પણ તીવ્ર વૈરાગ્યનો જ પક્ષ લીધો મહારાજે. અને જો ગૌણ પક્ષમાં છે તો મહારાજ ત્યાં પણ ગ્રસ્થનો પક્ષ લીધો. ત્યારે શુકાનંદ સ્વામી વચ્ચે આવ્યા મહારાજને કે મહારાજ એવો તીવ્ર વૈરાગ તો કોઈકને જ પ્રથમથી હોય, બધાને હોય નહીં. તો મહારાજ ઈશુ ત્યાગાશ્રમમાં પાર ન પડે? તો મહારાજ કે ત્યાગાશ્રમમાં પાર પડે, પણ એને જો મોટા સાધુની સાથે મન કર્મ વચન કંઈ જોડાણ થયેલું હોય, એના વચન પ્રમાણે જ વર્તવાનું તાન હોય તો મહારાજ કે પાર પડી જાય, નહીં તો મંદ વૈરાગ વાળો પાર પડી શકે નહીં. મહારાજ કે વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, દસ વર્ષે, વીસ વર્ષે, પચાસ વર્ષે દેહ પડતા પડતા મેં પણ ક્યારેક એને વિઘન થાય. મહારાજ કે કાં તો તીવ્ર વૈરાગ હોવો જોઈએ, કાં તો એનું જોડાણ હોવું જોઈએ, તો પાર પડી શકે, નતર પાર પડી શકે નહીં. હવે મહારાજ ગ્રસ્થ શા માટે શ્રેષ્ઠ એની વાત બતાવે છે. મુક્તાનો સમય ત્યાગી શ્રેષ્ઠ એમ કીધું મહારાજ કે ગ્રસ્થ શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, ઓલો મુંજાયને પોતાની મેળે ભેખ લઈને નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે, અને ગ્રહસ્થ તો આજ્ઞા કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે નૂન છે. પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામી બહુ પ્રકારે સમાધાન કર્યું, પણ સમાધાન થયું નહીં. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ તમે ઉત્તર કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી હોય અને તેને સારી પેઠે ખાવા મળે, અને જો કાચી મતી વાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય, અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય. ત્યાગી છે, મંદ વૈરાગ છે, એને ઘણા સુખની પ્રાપ્તિ થાય, ઘણા વિષયોની પ્રાપ્તિ થાય તો સંસારની વાસના પાછી ઉદય થાય, અથવા તો ઘણું દુઃખ પડે. યાદ રાખ, દુઃખ અને સુખની સામે ટક્કર વૈરાગી પુરુષ લઈ શકે, સમજાય? સુખની સામે લડી શકે, દુઃખની સામે લડી શકે, કારણ કે વૈરાગી પુરુષ સુખને પોતાનું માને નહીં, દુઃખને પોતાનું માને, એટલે વૈરાગી પુરુષ બેયની સામે લડી શકે. વૈરાગ નથી તો એને સુખે ઝુકાવી દે, દુઃખ પણ ઝુકાવી દે. માનો કે બહુ બહુ રજોગુણ હરિભક્તોનો જોગ થાય ને એ વાતો કરવા માંડે કે ભાઈ અમે તો આમ કમાણા ને આમ કમાણા ને આ પ્લોટ 2 લાખનો લીધો, 5 લાખનો થયો, આ 5નો લીધો 10નો થયો, આવા જયારે વિચાર એને સાંભળવા મળે ત્યારે સુખમાં લોભાઈ જાય. એટલે મોટા મોટા સંતો હરિભગતની પાસે નાના સાધુને બેહવા ન દેતા. બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, જેતપુરની અંદર બાલમુકુંદાસ સ્વામી આવેલા, અને એ વખતે દાદરમાંથી એક નાના સાધુ ઉતરતા હતા. સ્વામી જુનાગઢથી આવેલા, નક્કી કર્યું આપણે મહિનો રોકાવું છે, અને દાદરથી હેઠા ઉતરતા હતા પેલા નાના સાધુ. એમાં કોઈ ગ્રહસ્થોનો છોકરો ઉપર ચડતો હતો, એને ઊભો રાખીને પેલા બધું પૂછવા માંડ્યા, કેટલામ ભણશો ને શું કરશો ને આ ને તેને બધું પૂછવા માંડ્યા. સ્વામી જોઈ ગયા, સ્વામી જોઈ ગયા એટલે પેલા સાધુ નીચે ઉતરે, સાધુને કે સાધુરામ આપણે જોડી તૈયાર કરો, આપણે જુનાગઢ પાસું જવું છે કે. અરે ગુરુદેવ, પણ આપણે એક મહિનો રહેવાનો સંકલ્પ કરીને આવ્યા છો ને, તો કહું જતું રહ્યું જુનાગઢ પાછા જતા રહી કે નથી રહ્યું, પણ ઘડીકમાં શું કામ એમ? ત્યારે બાળમુકુંદાસ સ્વામી કીધું, તમે શું છોકરાને વાતો કરતા કે, અને છોકરાને તમે શું પૂછતા હતા? એટલે સ્વામી કીધું, હું તો એને ભણવાનું નામ તેમ બધું પૂછતો હતો, એ ન ભણતો હતો તો ન પાસ તો તેમ પાસ કરી દેવાના હતા. એ તમે છોકરા એટલી વાતો કરી, બીજી કરશો, ત્રીજી કરશો, અને એક દાડો સંસારમાં જતા રહેશો. માટે ત્યાગીને ગ્રહસ્થનો બહુ પ્રસંગ સારો નહીં. એવું લખ્યું, 6 મહિના જો એના પ્રસંગમાં રહે તો ગમે તેઓ ત્યાગી હોય તેને ગ્રહસ્થ કરી દે, બોલો. કારણ કે આને સુખ દુઃખ થાય ત્યાં પાસે રજૂ કરે કે મને જરાક આમ થાય છે, મને ઓલે આમ કરે તેમ કરે, એટલે આ એનું સમાધાન કરવાનું બદલે એટલે નહીં, વાંદરાને ભાઠું થાય ને એ રૂજાય જ નહીં. શું કામ ખબર? એક વાંદરો જરાક આમ પડું કે અરે બહુ તો બહુ થયું છે કે, આ તો મારું મટે એમ નથી, એમ કે એ જાય બીજું વાંદરો આવે, એ પાંચ ભાઠું ઠોલે, અરે આ તો ભાઈ બહુ આ તો દુઃખનું કારણ છે, તમને પીડા થતી છે, એમ કરી કે ઠોલી ઠોલીને એવું કરી દે કે વાંદરો બિચારો હજુ જ ન થાય. એટલે મોટા મોટા સંતો ક્યારેય પણ ત્યાગીને નાના સંતોને બેહવા ન દેતા. અને તમને કહી રાખું, ક્યારેય પણ નાના સાધુની પાસે કે નાના પાર્ષદ પાસે કોઈ વાતની ડિસ્કસ ન કરી, સત્સંગ કરતા ઠીક છે, જે પ્રશ્ન હોય મોટા સાધુ પાસે કરો, રજૂ આખી જિંદગી શીખડાવી રાખો. એમાં તમારું રૂડું છે, એ સાધુનું રૂડું છે. ક્યારેક એવો એને રજોગુણ તમોગુણ વર્તો તો તમે કાંઈક ડિસ્કસ કરી અને એને બેજામ બેસી ગઈ. હવે બિચારો એ પછી ત્યાગાશ્રમ મેળનો ન રહે ને ગ્રસ્ત થઈ જાય, અને પછી એની મૂંઝવણ તોલી તો 2 દિન 5 દિન મટી જાય, પણ હવે ગ્રસ્ત થઈ ગયું કેમ મટે? અથવા તો એના મનમાં એવું કાંક ભરાઈ જાય કે જેથી કરીને પછી એને આમ જે સુખ આવવું જોઈએ એ સુખ આવી શકે નહીં. એટલે મોટા મોટા સંતોની મનાય હતી, કે બેસવું હોય, હા સહજ તમે સત્સંગ કરતા સત્સંગ જ કરવો એમ, પણ બાકી મોટા સાધુની પાસે જ બેસવું, એવું આખી જિંદગી નિયમ રાખવું. કોઈ પણ મંડળ, કોઈ પણ સારા મંડળ સાથે જોડાણ હોય, બધા માટે કહું છું કે કાંઈ પણ પ્રશ્ન હોય તે મોટા સાધુ પાસે જ બેસવું, નાના સાધુની પાસે નાના પાર્ષદની પાસે કોઈ દી બેસવું નહીં, એના હિતને માટે. મહારાજ કે એને કાંઈક સુખ આવે અથવા દુઃખ આવે ત્યારે એને સંસારનો સંકલ્પ થઈ જાય. સુખ ઘણું બધું એવી તમે વાતો કરો, એક 12-13 વર્ષ થયા એક સાધુ હારા હતા હો સંસારમાં જતા રહ્યા, અત્યારે 12-13 વર્ષ 14 વર્ષ થઈ ગયા છે કે 15 થઈ ગયા હોય. એ ગ્રસ્થ થઈ ગયા પછી એક દાડો એને મેં પૂછ્યું, મેં કહ્યું તમે સારા સાધુ હતા, ભજન સારું કરતા હતા અને કેમ ગ્રસ્થ થઈ ગયા? મને કે નિષ્કપટ થઈને કહું, મેં કીધું કહો. એકવાર હું કે સુરત ગયેલો અને મેં 2-4 જણાનો જોગ થઈ ગયો અને બધી હેરાન જે વાતો કરતા હતા, તો અહીંયા મને થોડું કઠણ પડતું હતું. વ્રતમાં થોડુંક હારા સાધુ હતા પણ થોડુંક મને કઠણ પડતું હતું. પછી એ બધી હીરાન જે વાતો કરતા હતા, આમ હીરા થાય ને આમ હીરા થાય ને આમ હીરા થાય ને હવે પગાર બહુ હારા થઈ ગયા, આમ ડીકડું પૂછડું મેં બધું સાંભળ્યું, એટલે મારા મનમાં એમ સંકલ્પ થયો કે આ મને કઠણ પડે છે, એના કરતાં ગ્રસ્થ આશ્રમમાં કઠણે નહીં પડે ને, હવે હીરાનું બધું વ્યવસ્થિત થઈ ગયું છે તો મારું ઘરે વ્યવસ્થિત હાલશે અને મારે ભજનય થશે, બેય થશે, આંય કઠણ પડે એના કરતાં ઘેરે જતો રહું. મેં કીધું હવે કેમ થાય? એ કે હવે તો બહુ આંય કઠણ પડે છે. કે સમજાય? સુખમાં પણ સંકલ્પ, દુઃખમાં થઈ જાય. ક્યારેક માનો 2-4 જણા વધ્યા હોય અને વધ્યા, તમે કોઈક બેહો ને એમ કે ભાઈ એમ વધાય કાંઈ, જરાક જાળવવું જોઈએ ને, એટલું બીજું બિચારા બધું કહેવાય, એમ તેમ જો શબ્દ પડે તો પછી એ કુણપ મનાય. સ્વામી વાતો લખ્યું ને, સ્વામી કે ગુણાતીતાન સ્વામી કે અમે નડિયાદ ગયેલા, એમાં નડિયાદમાં પધરામ કરી નીકળતા હતા, એમ એક ડોશીના મોઢામાં શબ્દ નીકળ્યો, કેવો નીકળ્યો ખબર? આ આ નાના સાધુ કે ભારે રૂપાળા છે, કે આ આપણા ગ્રસ્થાશ્રમ શોભે વાસ, એટલો શબ્દ, બીજો કઈ નહીં. પછી ડોશી ડોશી ને થાને, પણ ડોશીનો શબ્દ નીકળ્યો. જુનાગઢ પાછા આવ્યા, ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી પેટમાં દુખે છે, કે સ્વામી કે લાવો પેટ ચોળી દો. સ્વામી પેટ ચોળી દીધું. બીજે દાડે પૂછ્યું કઈ ફેર પડે તો, ના હજી પેટમાં દુખે છે. સ્વામી કે લાવો ચોળી દો. એક મહિનો ચોળ્યું. કેટલો? એક મહિનો. એ દુખાવો બંધ થાય. અને પછી ઘટના કેવી થઈ ખબર? એક મહિનો પેટ ચોળ્યા પછી છેવટે તો ત્યાગાશ્રમ છોડી અને ગ્રસ્થાશ્રમ ગયો. ગ્રસ્થાશ્રમ ગયો તો અહીં 5-10 વર્ષ રહ્યા હોય, 15 વર્ષ રહ્યા હોય, હવે ત્યાં તો બધું હરખું હરખું થઈ ગયું હોય, હવે ગયો તો ખરો પણ સીધો પોતાની ઘેરે ગયો. તેની ઓલી બોલનાર મેં ભાભી હતી કે આ મારે દિયર જો ઘેરે હોત તો લાડે કોડે પરણાત વગેરે વગેરે શબ્દો પડેલા, અને ઘેરે ગઈ ને કે એટલે તું ક્યાં? તો તમે નત કહેતા ઘેરે તો લાડે કોડે પરણાવ, તો કે મારા છોકરા પરણાવી જવા થયા, કે એને પરણાવું તને પરણાવું. મારો કહેવાનો મતલબ કે સુખમાં શબ્દો, સુખમાં પણ એનું કારણ પાછું મૂળ મંદ વૈરાગ્યો, મૂળ કારણમાં મંદ વૈરાગ્ય. બાકી વૈરાગ્ય પુરુષને કદાચ દુનિયા ડોલી જાય તો બીજો સંકલ્પ ન કરે, સમજાણું, પણ ઊંડે મંદ વૈરાગ્ય હોય પણ સંગે કરીને એને ત્યાગાશ્રમ સ્વીકાર્યો હોય, પણ મંદ વૈરાગ્ય મૂળમાં મંદ વૈરાગ્ય છે, એને સુખના પ્રસંગમાં દુઃખમાં પ્રસંગમાં બે વખતે એને સંસારનો ઘાટ થઈ જાય. અમે 15 વર્ષ પહેલા ગામમાં ગયેલા, એક બાપા કહેતા હતા, એ બાપા કે સ્વામી સાધુનું સમૂહમાં જ સારું રહે, એમ કરીને એને વાત કરી અને બહુ સરસ વાત કરી, કે એને તો બહુ બુદ્ધિશાળી દાદા, એ કે ભાગવત હોય ભાગવત એ પોથીને બધા માથે લઈ અને આખા ગામમાં ફેરવે, પણ પાના ભેળા હોય ત્યાં સુધી, એમાંથી એકાદ પાનું ઉડી જાય તો પછી એને કોઈ પૂજે અને એ તો ક્યાંય કચરા પેટીમાં જાય, એમ કંઈ પછી એને વાત કરી. દાદા કે સ્વામી અમારે ગામમાંથી એક સાધુ થયેલા, કે સારા સાધુ હતા, 15 વર્ષ સુધી ગામમાં ન આવ્યા અને પછી કોઈ સંજોગ વછાત મંડળમાંથી અલગ થયા ને તો સીધા ગામમાં આવ્યા. ગામમાં આવીને કે એકાદો ભત્રીજો આપો ને કે મારી જોડ થાય. વાત સમજાય? કે સુખ અને દુઃખમાં મંદ વૈરાગ્ય વાળા પુરુષને મોટું વિઘન છે, મોટું વિઘન છે મંદ વૈરાગ્ય વાળાને. મંદ વૈરાગ્ય વાળા પુરુષને તો રૂડો સંગ નિત્ય રહે તો જ એ પાર ઉતરી શકે, નહીં તો મંદ વૈરાગ્ય વાળાને મહારાજ કે સુખમાં અને દુઃખમાં બે જગ્યાએ વિઘન ઉભું થવાની પૂર્ણ શક્યતાઓ છે. એવા ત્યાગી કરતા હતો, એવા ત્યાગી કરતા હતો, કેવા ત્યાગી કરતા? સુખમાં દુઃખમાં સંસારનો સંકલ્પ કરે. ત્યાગીની ઓરિજિનલ પોઝિશન કેવી હોવી જોઈએ? બોહાય પોઝિશન નિર્માણ થાય, આખું બ્રહ્માંડ કદાચ દુશ્મન થઈ જાય તો પણ સંસારનો ઘાટ ન ઉઠે એ ત્યાગીની પોઝિશન હોવી જોઈએ. હવે આ આશ્રમમાં પગ મૂક્યો, હવે સંસાર આશ્રમ મારા માટે હળગીને ખાખ થઈ ગયો એવી પોઝિશન નથી. પણ સુખમાં દુઃખમાં જો સંકલ્પ થઈ જાય છે તો એવા ત્યાગી કરતા મહારાજ કે ગ્રહસ્થ ઘણો સારો છે. કેમ જે ગ્રસ્ત ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચારે રાખે છે, રખે મારે આમાંથી બંધન થાય, ઘણું દુઃખ આવી પડે, તોય પણ ગ્રસ્થ આશ્રમમાં છે. અને ગ્રસ્થ આશ્રમમાં છે ને પહેલા એને બધું જ્ઞાન કરેલું છે, નિશ્ચય વગેરે વગેરે છે, જ્ઞાન છે. દુઃખ આવી પડે એટલે મનમાં દુઃખ થાય, પાછું વળી મનમાં એમ થાય કે રખેનામાં બંધન થશે તો, એટલે પોતાનું જે દુઃખ છે એને મારું દુઃખ માની અને રખેન મને વાસના રહી જશે તો, કે હેરાન થઈ ગયા રામને તેમ, તો મને બંધન થશે, દુઃખમાં બંધન થવાનો એ સંકલ્પ કરે. અને એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે. માટે ત્યાગી તો તે ખરો જે, ત્યાગી તે ખરો જે, જેણે સંસાર મૂક્યો અને પાછી સંસારની વાસના રહે જ નહીં, સંસાર છેડ્યા પછી એનો સંકલ્પ જ ન ઉઠે એ ત્યાગી ખરો છે. અને ગ્રસ્ત તો વાસનાવાળા ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે, વાસનાવાળા ત્યાગી કરતા ગ્રસ્ત ઘણો શ્રેષ્ઠ છે. આમાં તમને મોજ આવી ગઈ નહીં, આપણા તો જબરા વખાણ થયા, પણ હવે તમારું આવે છે, સાંભળજો. જો ગ્રસ્તના ધર્મ સચવાય તો, પણ ગ્રસ્તના ધર્મ તો ઘણા કઠણ છે. ગ્રસ્તના ધર્મો ઘણા, ગ્રસ્તના ધર્મ સચવાય તો ગ્રસ્તના ધર્મો તો ઘણા કઠણ છે. ગ્રસ્તમાં ધર્મ પાળવામાં વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્ર નથી, યાદ રાખજો. ગ્રસ્તને ધર્મ નિયમ પાળવામાં સંપૂર્ણ સ્વતંત્ર નથી, એ તો આખું બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત ગોઠવાય, બૈરું હોય, કયા ગૃહ હોય, છોકરા પાછા ડાયા થાય વગેરે વગેરે થાય, સગા સંબંધી વ્યવસ્થિત હોય તો ધર્મ સચવાય. નહીં તો આ બિચારો ઘણો ધર્મ પાળવાનું કરતો હોય પણ ઘરવાળું તેલ ગાળે જ નહીં, શું કરે કહો. વિદ્યાનગરમાં ભણતા એક ભગત બિચારા કે સ્વામી ઘરવાળું ગાળતું જ નથી, અમે કીધું એક કામ કરો તમે ગાળ નાખતો, હું ગાળું તો હાલે, કીધું હાલ છે. બીજા દાડા પાછો આવ્યો, લંઘાઈ ગયેલો હાવ, અમે કીધું કેમ લંઘાઈ ગયા, હવે તેલ ગળાવવા મળ્યું, એ કે મેં ગાળ્યું પણ એને પરાણી ભેળું કરી દીધું પાછું, હવે તો ડબલ ફિલ્ટર આવે છે કે બોલો. એટલે ગ્રસ્તના ધર્મ પાળવા બહુ આકરા છે. તમને આકરા માને વર્તમાનની કઠિનાઈ તમે જો ત્યાગીની છે એમ આકરા ત્યાગીને, પણ ત્યાગી વર્તમાન પાળવા માટે સ્વતંત્ર છે. ગ્રસ્તના વર્તમાન એટલા ગહન નથી જણાતા, પણ એનું બેકગ્રાઉન્ડ ગોઠવવું કઠણ છે. નહીં તો તમારા વર્તમાન આમ સરળ છે, દારૂ ન પીએ એમ શું કઠણ છે, મીટ નાખો એમ શું કઠણ છે, ચોરી ન કરે એમ શું કઠણ છે, વ્યભિચાર ન કરે એમ શું કઠણ છે, અને વટલું ને વટલો ઈ જરાક આમ ઢાળાવાળું છે, ધોરાવાળું ઢાળાવાળું નહીં, બાકી ચાર તો હાવ સરળ છે. ત્યાગીના વર્તમાન બધા કઠણ છે. એમાંય નિર્લોભી વર્તમાન, તમે એમની રૂપિયાની કોઈ પદાર્થમાં ન લોભાવો, એ કઠણ છે. તમે સરળ એટલું નહીં સમજતા, એ કઠણ છે. એ તો ભગવાનમાં લોભાણ હોય તો જ એ વર્તમાન પાળી શકે, નહીં તો નિર્લોભી વર્તમાન પાળવું એ આચમનને બાચકો ભરવો જેટલું કઠણ છે. અને જો કઠણ ન હોત તો સ્વામી લખતની સ્વામી કહે, સ્ત્રી છે વિછીનો કરડ છે, ધન છે એ સર્પનો કરડ છે. એટલે ઘણું કઠણ છે. ક્યાં કઠણ પડે તો કે સાધુ રાત દાડો દાખલો કરી અને કોઈ સ્થાનને ઊભું કરે, તમે એવું નહીં માનતા કે આ બધા સ્થાન એમને ઊભા થઈ જાય. જેમ તમારે ગ્રસ્થને કમાવા માટે ઘણો દાખલો કરવો પડે ત્યાં રૂપિયા કમાવો છો, અને ઘણી જગ્યાએ માન અપમાન પણ થાય, એમ સ્થાનના નિર્માણ કરવા માટે ઘણી જગ્યાએ માન અપમાનો થાય. ઘણા લોકો એ બોલનાર હોય, તમારે કઈ ધંધો છે કે નહીં, નકરું માઇક માઇક કરો છો, ઘણા બધા માન અપમાનના શબ્દો સહન કરવા પડે અને ઘણો દાખલો કરવો પડે અને ઘણી મહેનત કરે ત્યારે સ્થાન ઊભું થાય. હવે કઠણ હવે શરૂ થાય, હજી આ ઊભું કરવું એ કઠણ નથી, કઠણ હવે શરૂ થાય. એ સ્થાનને ઊભું કર્યા પછી લેશ માત્રામાં બંધાવવું નહીં, અને આચાર્ય મારે આજ્ઞા કરે કે થાવ વ્યાતા, ખભ્ય જોડી નાખીને વ્યાતા થવું એ ત્યાગીને માટે પણ કઠણ છે. અને તમે વ્યાપક દ્રષ્ટિ નાખો, વ્યાપક દ્રષ્ટિ નાખો તો તમને આ પોઝિશન નિર્માણ થયેલી ઓછી દેખાશે. દાખલો કરી સ્થાનો ઊભા કર્યા, અરે મોટા મોટા કરોડો રૂપિયાના સ્થાનો ઊભા કર્યા, દાખલા વિના નહીં થયા હોય, પણ છેવટે એમાં બંધાણા, છેવટે એનો તડછડ ત્યાગ કરી છે કાણો નહીં, સમજાય છે. એવા બે જ ઇતિહાસ લખાણા, એક બ્રહ્માનંદ સ્વામીનો, એક કૃષ્ણ સેવાદાસ સ્વામીનો ગોંડલનો, બે જ ઇતિહાસ સંપ્રદાય થપાણો તે દાડાના લખાણા, કે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું, જોડી લઈને હાલતા થયા. કૃષ્ણ સેવાદાસ સ્વામી, ભગવત ચરણદાસ સ્વામી, ભગવત પ્રસાદજી મહારાજ કીધું, હાલતા થયા. બે જ ઇતિહાસ અત્યાર સુધીમાં લખાણા છે. બીજા ભલે કદાચ છોડ્યું હશે, પણ જરા સમજાવવા પડ્યા છે, જરા કેવું પડ્યું છે કે ભલામણા સાધુ તેને હું બંધાણા છો અને તમારા આ સ્થાન થોડું બીજા સ્થાનમાં જાય છે, ન્યાય તમે કરી શકશો, વગેરે વગેરે કાંઈક ડિસ્કસ કરવી પડી છે. વગર ડિસ્કસે નિર્માણ થયો બે જ ઇતિહાસ અત્યાર સુધીમાં લખાણા. હેલું છે, હેલું હોત તો દ્રાગઠ ઇતિહાસ ન રચાઈ જાત, પણ કઠણ છે. નિષ્કામી વર્તમાન પાળવું પણ ત્યાગી માટે કાંઈ સરળ નથી, કારણ કે જગત અતિ રજોગુણથી ભરાયેલું છે, અતિ રજોગુણથી જગત ભરાયેલું છે, અને એમાં નારીનો ઘાટ ન ઉઠવા દેવો અને બ્રહ્મચર્યનું જતન કરવું એ જેમ તેમ થઈ શકે નહીં. સ્વામી વાતમાં લખ્યું, કરોડો પ્રકારે જ્યારે જતન કરે ત્યારે બ્રહ્મચર્યનું પાલન થાય. દરેક પ્રકારે દ્રષ્ટિ નાખે, જોવે ત્યાં વિચાર કરે, ખાઈને વિચાર કરે, હાલેને વિચાર કરે, કોઈનો સંગ કરેનો વિચાર કરે, કોઈને વાત કરેનો વિચાર કરે, બધા પ્રકારનો વિચાર જ્યારે દ્રઢ કરે ત્યારે બ્રહ્મચર્ય પળી શકે, નહીં તો બ્રહ્મચર્ય પળી શકે અને ઘાટ ઉઠે તોય મહારાજ કહેના બ્રહ્મચર્યનો એટલો ફેર છે. ઘાટ સુધા ન ઉઠવા દેવો, ત્યાં સુધી એને દાખલો કરવો પડે. એટલે એ ગ્રસ્થ પણ તમે સમજી શકો એટલું સરળ નથી. ત્રીજું વર્તમાન તો એના કરતાં હાર્ડ છે. નિસ્વાદી વર્તમાન તમે એમ નહીં માનતા કાંઈ સરળ છે. એક ટાઈમ ભોજન આખી જિંદગી કરવું અને અને પાછું પથ્થરમાં બધું ભેગું કરીને પાણી નાખીને રાબડું જમવું, અણકોટ જેવું અણકોટ વહી જાય, અને તો એક બટકું નહીં ચાખવાનું, બનાવવાનું 56 પ્રકારનું, અને એક બટકું મોઢામાં નહીં મૂકવું, એ સરળ છે. કોઈ દી શાકનું ફોડું સીધું મોઢામાં નહીં મૂકવું, એ સરળ છે. ગાંઠિયાનું બટકું કોઈ દી મોઢામાં નહીં મૂકવું, એ સરળ છે. અને સરળ તેમ બધા પાળવાનો મળો, તમને આજ્ઞા છે જ ઇનડાયરેક્ટ, કે જેને જે નિસ્વાદી વર્તમાન જીતું તેને તેને આમ કરવું, પણ એ સરળ નથી. ભલે સાંજે કદાચ કોઈ ફ્રૂટ બ્રૂટ લીધું હોય ફરાળ, પણ એક જ ટાઈમ અનાજ જમવું, ફરાળ એ ફરાળ છે, અનાજ એ અનાજ છે. એક ખાલી શ્રાવણ મહિનો કર્યો હોય ને ત્યાં આશકારી જાય, આખો શ્રાવણ મહિનો કર્યો, હવે જલ્દી બે ટાઈમ ભેળા થાય તો સારું. એમ એક જ ટાઈમ ભોજન કરવું, એટલે મારો કહેવાનો મતલબ કે ત્યાગીના વર્તમાન પાળવા માટે બધા કઠણ છે, સમજાણું કઠણ છે. અને ચોથું વર્તમાન કઈ સરળ છે, નિસ્નેહી વર્તમાન. એકવાર સંસાર છોડ્યો, 20 વર્ષનો જ્યાં થયો એ સંસાર છોડ્યો, ન્યાથી કદમ ઉઠ્યું અને મોઢું ફેરવું, એ ફેરવ્યું ફેરવ્યું, ફરીવાર જિંદગીમાં બધું જોવું નહીં. કાલ હવારે હારી બેહીન જમતો હતો અને પછી એને અરે જાણે કે પૃથ્વી પરથી એ બધા પતી ગયા અને એને માટે આ પતી ગયો, બધા જ ધામમાં વહી ગયા એમ નક્કી કરીને એની હારે પછી જેને હારે 20 વર્ષ કાઢ્યા, હસી મજ કરીને આનંદ કિલોલ કર્યો હોય, એની સામે મોઢું નહીં મલકાવને, એને હું જોવાનું નહીં, એની સાથે કોઈ સંબંધ નહીં, એ હું સરળ છે. ઘણું કઠણ છે, અને જો સરળ હોય તો તમને 12 દાડા શિબિરમાં આવો, 12 દાડા શિબિરમાં આવો કે આવો, અને આવે તોય પણ 3 દી 4 દી 5 દી સમય હોતી જાશું એમ, તે શું કામ છે, ખાસ કામ છે તો કામ તો ખાસ નથી પણ હવે જાય એમ. અને 5 દાડા રોકાયમાં 25 તો ફોન કરે પાછો, ઘેરે બોલો કેમ છો, બધા મજામાં છે, 20 વર્ષથી મજા નથી પૂછી લોકોને કે કેમ છો, મજામાં છો, જીવે છે કે મરી ગયા, કોણ જીવ્યું કોણ મર્યું નથી પૂછ્યું, કોઈએ નથી પૂછ્યું, ખબર નથી પડતી બોલો કે કોણ ગયું, કારણ કે સૂતક બીજો આવે ને એકનું આવે, કોણ મા બાપનું, એટલે કોઈ ગયું હોય તો કે તમારે નાઈ નાખવાનું છે, એટલે નક્કી થાય એક ગયા, કે ચોખ્ખો જ ન કરે કે આ ગયા એટલે તમે નાજો, શું કઈ સરળ છે કઠણ છે. અને ભક્તો પાંચમું વર્તમાન પણ ઘણું કઠણ છે, કારણ કે ઘણું બધું માન મળ્યા પછી ઘણું બધું અપમાન, માન ન મળ્યો ને તો અપમાન સહન કરવું સરળ થાય, સમજાય, કોઈ બોલાવતું ન હોય પછી કદાચ કોઈ અપમાન કરે તો વાંધો ન આવે, પણ કરોડોપતિ ને અબજોપતિ પગમાં આળોડતા હોય અને સાહેબ મારી ગાડી બે, સાહેબ મારી ગાડી બે, 8-8 ગાડીઓ ઊભી રહેતી હોય અને એ પોઝિશનનું એક બાજુ સન્માન મળતું હોય અને બીજી બાજુ જગતના હજી બેફામ બોલતા હોય, જેટલું બોલે એટલું બોલે, એ પણ કઠણ છે. એટલે ત્યાગીના વર્તમાન સીધા પાડવા કઠણ છે, પણ એના કરતાં એ ગ્રહસ્થને કઠણ ક્યાં છે તો કે એને બેકગ્રાઉન્ડ નથી. ગ્રહસ્થને કઠણ એટલે છે એને બેકગ્રાઉન્ડ નથી, ત્યાગીની પાસે બેકગ્રાઉન્ડ છે. ત્યાગી પોતે નક્કી કરે કે મારે વર્તમાન 5 સારધાર પાડવા છે તો એને કોઈ અવરોધ નથી, સમજાય છે, એનો કોઈ અવરોધ નથી. પછી બાના કાઢે કે હવે અમારે માંદા થયા હોય ને હાજા થયા હોય તો પછી દવા કોણ કરાવે, અરે ભલામણા ભિખારીજી હું વાત કરીશું, લાખો તારી પાસે ગાંડા થવા તૈયાર છે, એકની ક્યાં વાત કરશો, એ ભિખારીપણ છે, એને ખબર જ નથી કે હું સ્વામિનારાયણનો સાધુ છું. જે એમ કહે કે અમે દવાદારૂ માટે હાજા માંદા થાય એટલા માટે રૂપિયા થોડાક રાખીશ, એને ખબર જ નથી કે હું સ્વામિનારાયણનો સાધુ છું. કારણ કે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ્ય, તું તો રાજાની રાણી છો, રાજાનું જેવું સન્માન એવું રાણીનું સન્માન. રાજા જે સંકલ્પ કરી સિદ્ધ થાય એમ તું સંકલ્પ કરી સિદ્ધ થાય એમ હવે દવાદારૂની હું તું વાત કરશો, એટલે એને ખબર નથી કે હું સાધુ છું. એટલે એને બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત છે પણ વર્તમાન કઠણ છે. તમારે વર્તમાન એટલા કઠણ નથી પણ બેકગ્રાઉન્ડ તમારું બહુ બોધું છે, સ્થાન સારું નથી. એમ કીધું પોતે બિચારો સારી રીતે વર્તમાન પાળો માગતા હોય, હવે ઘરવાળું વ્યવસ્થિત પાળતું હોય, કદાચ છોકરો ડાયો પણ લઈને ઘરવાળ દીકરાને બહુ એવી આવે, એ કઈ વસ્તુ ન પાડે, બોલો શું કરી લે. એટલે તમારું બેકગ્રાઉન્ડ છે એ વ્યવસ્થિત નથી. પૂર્વે આજે નહીં, મારના સમકાલીન સમયથી હરિભક્તોને બેકગ્રાઉન્ડમાં બિચાર લોચા લાગતા જ રહ્યા, લાગતા જ રહ્યા, લાગતા જ રહ્યા. ઓલા હળિયાદના માવા ભગત હતા, તમને ખબર, ભગત બહુ સારા અને ભગવાનની આજ્ઞા પાડવાનું તાને ખૂબ, પણ ઘરવાળું એવું માથાનું મળેલું, તે રસોઈ સાધુને આપવા ન હતી. એક દાડો તો મનમાં થયું, આજ તો ગમે એમ કરીને પણ સાધુને ઘેરે તેડી જવા છે ને રસોઈ બનાવી, એમ વિચારી કે ઘેરે તેડી ગયા. હવે સાધુને ઘેરે તેડી ગયા, ઘરવાળું ક્યાંક બાર ગામ ગયેલું એટલે મોકો મળી ગયો કે ઘરવાળું બાર ગામ ગયું છે એટલે સાધુને તેડીને ઘેરે રસોઈ બનાવી છે. એમ ઘેરે સંતોન તેડી ગયા ને પછી પોતે બજારમાં બિચાર કાંક લેવા ગયા. હવે લેવા ગયા ને કઠણાએ માથા મારતી છે ને તે ઘરવાળું મળું વહેલું આવી ગયું, અન ઘેરે સાધુને ભાડ્યા, અન ક્યાં જાય ભાઈ, તું આપવા માંડ્યો તો મારા મારા કે મુંડિયા મારી ઘેરે ઘરી ગયા છે કે, બધાને અડી જાઓ અને બધાનો ઉપવાસ પડો. પછી ખબર તો હોય ને કે સાધુ નડી ઉપવાસ કરો, પણ બધા નડી જાવ, બધાનો ઉપવાસ કરો, ખાતા છે ને મારા ઘરનું કે. એમ કરતી ઘર પાસે ગઈ અને કે પછી નીકળો ઘરની બહાર, ખબર પડે ઉમરા માળી ઊભી રહી. એ વખતે વળી માવો ભગત આવી ગયા, માવો ભગત આવી ગયા અને ગમે એમ ધક્કા મારી કાઢી. સંતો કે હવે અહીં રહેવામાં ડેન્જર છે, અને સાધુએ તો બધું હંકેલું અને એ તો વેતા થયા. માવો ભગત ઓલા ઘરવાળાને ઘરમાં પૂરી દઈને પાછળ ગયા અને સીધું લેતા ગયા. એ કઈ ઘરે ન કરી રસોઈ તો કાંઈ નહીં, મારી વાડીએ કરો કે. વાડીએ લઈ ગયા, અન્ય ચૂલે બુલે આવ્યું તો કઈ ગેસના ચૂલા તો હતા નહીં, ક્યાંકથી પાણા ગોતે ના ગોત્યું તે કર્યું. પછી ચૂલો હળગાવા ગયા. હવે ચૂલો હળગાવીને જ્યાં ખીચડી પાકું પાકું થઈ હતી ત્યાં માળી પેલી ઘરની બીજી બારી તોડી અને ઠેકડો મારીને આવી વાડીએ. મારા પીટ્યા કે વાડીએ પગ્યા, એમ કહીને કે આ તમારું માવલ્યાન રાખો તમે, મારે મફતિયો જોતો નથી, હારે લેતા જજો અને હું તો ઉપડે મારા બાપની ઘેરે કે. અડધી ખીચડી પાકેલી. પછી સંતોએ માવો ભગને બોલાને કીધું, ભગત એક કામ કરો, આને તમે સાચો, અમે કે ગમીને સીધા પાળન કરીશું, તમે અમને એક દી સાચવા રહેશો ને તો આ કાયમ જાહે. અને પછી માવો ભગત બિચારો શું કરે, પછી કીધું ખારું સ્વામી, હવે ક્યારેક ફરીને આવીશ ત્યારે રસોઈ બારોબારે આપીશ. વાત સમજાય, બેકગ્રાઉન્ડ બરાબર નથી. એવા ઘણા બધા ઇતિહાસો, રાજાભાઈ ઇતિહાસ છે ને, અહીં બાજુ ઉમરાળી ગામ અહીં બાજુમાં છો, અહીં થોડુંક જ આગો છું. ઉમરાળી ગામના રાજા ભગત કેવા ભગવત ભક્ત, અને કેવો સંકલ્પ કે મારા ઘરમાં દૂધણ એટલા માટે રાખવું, સંતો આવે ત્યારે સંતોને ક્યાંય છાશ દૂધ ક્યાંય લેવા ન જવું પડે, મારા ઘરનું જાય, અને સંતો આવે ત્યારે મારા દૂધ પાકની રસોઈ અપાય, એવા સંકલ્પથી બિચારે દૂધણ રાખેલું. એકાદ બે ફેરી વાંધો ન આવ્યો, દૂધ જોતું તેટલું આપ્યું. અને રાજા ભગત એક વાણિયાને કહી રાખેલું, ક્યારે પણ સંતો આવે હું ઘેરો હોઉં તો વાંધો નહીં, હું ઘેરે ન હોઉં તો ભેંસીને હાટું જ રાખીશ, તમે ઘેરીથી દૂધ લઈ આવજો ને સંતોને દૂધ પાક કરીને જમાડજો. માવો ભગત આ બજાર રાજા ભગત કહીને ગયેલા, પણ એક દાડો રાજા ભગત બહાર ગયેલા અને સંતો આવ્યા. ઓલો વણિક ભગત બિચારો ઘેરે ગયો અને ઘેરે જઈને કીધું સંતો આવ્યા છે, તો ઘરવાળું કે તે શું છે આવ્યા છે તે, તો મારા ભાઈએ કીધું છે જયારે સંતો આવે ત્યારે દૂધ ઘેરથી લઈ આવું, તો તમારા ભાઈને કઈ ધંધો છે દૂધ લઈ આવું, દૂધ લેવા નવરી છું, એમ કે છાશ આપી દીધી. લો રાજા ભગત બિચારાને ખબર પડી કે હો સંતોને દૂધને બદલે છાશ ખવડાવી. પછી રાજા ભગત જો કે પ્રશ્ન લાંબો ઇતિહાસ, લાંબો આપણે જ કરવો. પછી રાજા ભગતે બહુ આઈડિયા કર્યો, ઘરવાળાને કહે કે હું વર બહુ સારું છે ને, આ બધા દાગીના તમારા થોડા દૂધવા પાતળા છે ને, તે મને આપો ને તો આપણે હારા ભારે મારે માયલા કરાવી લઈએ, એમ કરીને ઘરેણા બધા લઈ લીધા. અને પેલા વાણિયાને શીખડાવી દીધું કે અડધો ટંક થાય ને ત્યારે તું ઘેરે આવજે ચીઠી લઈને, મારો હાળો બીમાર છે એવી. લો ચીઠી લઈને આવ્યો અને કીધું કે રાજાભાઈ છે ઘેરે, તો શું કામ છે, તો કે પત્ર આવ્યો, તો શું પત્ર આવ્યો, તો જો આ તમારા હારા પક્ષમાં થયો જ પત્ર વાંચ્યો, પત્રમાં લખ્યું હતું કે અત્યારે ફલાણા ફલાણા ભાઈ એના હાળાનું નામ બહુ બીમાર છે ને સિરિયસ થઈ ગયા છે માટે જલ્દી તમે આવો. તે બોલતા વાંચતા વાંચતા તો થોડાક આમ ખોટે ખોટા લંઘાવા મળ્યા રાજા ભાઈ. એટલે ઘરવાળાએ પૂછ્યું કેમ લંઘાઈ ગયા? તો તારો ભાઈ બહુ બીમાર છે ને સિરિયસ થઈ ગયા છે, મારે તાબડતોબ જવું પડશે. ત્યારે માથાની ધરતી જ એ કે મારો ભાઈ બીમાર છે, તમારે શું ડાટે છે ત્યાં? મારે જવાનું હોય તમારે રો ઘેરે કે હું જાઉં છું. રાજા ભગત કે હા બરાબર, સેટિંગ તો થઈ ગયું. રાજાભાઈ રે ઘેરે અને ઘરવાળું ગયું પિયર. આ બધા રાજાભાઈ ઘરેણા બધા લઈ લીધા હતા, પોટલું આખું ઘરેણું બાંધ્યું, ભેંસો હતી એને લઈ અને સીધા ગઢપુર ભેળા. ઘરવાળા ઘેરે પહોંચ્યા ને પિયર પહોંચ્યા, એની માં મળી. એની માં કે લે ઓ ચિંતા બેટા, તું ક્યાં આવી, કઈ સમાચાર? તો મારો ભાઈ બીમાર નથી. કોણે કીધું? તારો ભાઈ તો વાળી ગયો છે. અરે પત્ર આવ્યો તો સિરિયસ છે. અરે કાંઈ તારો ભાઈ સિરિયસ નથી, હવારના પર બે રોટલા ઝાપટીને ગયો છે અને હમણાં ભાત તૈયાર થાય છે. તો રાજાભાઈના ઘરના મનમાં થયું આ છાશનો પ્રતાપ છે. વાત સમજાય છે? વર્તમાન પાળવા જ પણ બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત ગોઠવાતું નથી. પેલા પેલું કયું ગામ શેડુભાર ને સૌદાસ ભગતનો પ્રસંગ લો. બિચારે કેવા ભાવિક ભગત, તે સંતો આવ્યા ને તે સંતોને પહેલા પગી ગયો અને સ્વામીને કહે સૌદાસ ભગત કે સ્વામી મારી રસોઈ લેવાની છે, બીજા કોઈને લેવાની નથી. સ્વામી કે બીજા બે ત્રણ ભગત કહેતા ભલે કહેતા પણ મારી રસોઈ લેવાની છે, બીજા કોઈને રસોઈ લેવાની નથી. તમે છે ને તાણ કરો ને પહેલાં ઘેર નીકળી કરીને આવજો. હા હાલી મળ્યા. અમારે ભલામણ અમેરિકા મેં ફરી હલા હલવાઈ ગયા હતા. એક ભગત ભાવિક ભગત પરાણે લઈ ગયો, સ્વામી મારી ઘેરે રસોઈ કરવાની છે, મારી ઘેરે મહા પૂજા કરવાની. અમે બધે જાતે ન્યાય ગયા. હવે ગયા તો ખરા પણ જ્યાં ઘેરે પગ્યા, જબરજસ્ત મોટો બંગલો હતો, ઘેરે પગ્યા હજી તો મોટરમાં જેઠા ઉતર્યા ત્યાં તો અંદરથી જેમ રિવોલ્વરમાંથી ગોળીઓ છૂટે એમ શબ્દ મળ્યા છૂટવા. આને હું પાડી આવ્યા કે ધંધો છે કે નહીં, જ્યારે હોય ત્યારે ગમે ને તે પકડતા હોય ત્યાં, અમારે શું કરવું? સારું થયું એ મકાન ને બેઝમેન્ટ, તમે બેઝમેન્ટમાં કરી ગયા, હવે જે થયું એ થાય. તે દાડે તો એમ નહીં, એ તો તમે અહીં બેઠા છો એટલા જ સરખું સેટિંગ છે, બાકી બીજા બધા તો હેરાન થઈ ગયા. તે ભગતે તાણી કરી, સ્વામી મારા જ ઘરની રસોઈ. સ્વામી કે સારું. મનમાં વિચાર કર્યો અહીં કહી તો દીધું મારા ઘરની રસોઈ, પણ હવે ઘેરે કેમ થાય? વાડ જોઈને આમ બહાર ઉભા રહ્યા કે આ કાંક આગું પાછું થાય તો લોટ ને બધું લેવાય. એમ ઓલું વાસદું કરવા ગઈ અને ઘરમાં પ્રવેશ કર્યો, ઘંટી પાસે ગયા અને પેલો સુંડલામાં લોટ દળતા ને તે બાજરાના લોટનો સુંડલો ભર્યો હતો એને ઉઠાવ્યો. પણ ઉઠાવીને તો પડખે આખા વસ્તુ પડી છે, હેઠી પડી દુબળાને બે જેઠ મહિને અવાજ થયો. એને ઘરવાળાને મનમાં થયું ઘરમાં કોણ ઘરી ગયું, કૂતરું ઘરી ગયું લાગે છે. દોડતા દોડતા અંદર આવ્યા, ત્યાં તો ભગતના હાથમાં લોટની પેલી હુંડી અને માથા પર મૂકીને જાવાની તૈયારી કરતા હતા. અરે મારા પીટ્યા ક્યાં જાશો કે? અરે સંતો આવ્યા છે એને માટે લઈ જાઉં છું, સંતો રસોઈ આપી. અરે સંતો રસોઈનો હવાદો નતો તો કાંઈ નથી આપી કે? પણ ભગત નક્કી કરીને આવ્યા, હવે શું કરવું? એને ભગતના મનમાંથી આ ભલે બોલતી આપણે જ પગી જઈએ વિચાર કરીને ભગત ભાગ્યા. ભગત ભાગ્યા ને તે પાછળ આ ઘરવાળું, ભગત આગળ. ભગત વેગ ઘણો પકડ્યો પણ ઓલી એટલો જ વેગ પકડ્યો. ભગત પગતા 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 મંદિરની અંદર પગ મુકાઈ ગયું, એક પગ મુકાણો એક બહાર, ત્યાં ઓલી આંબી ગઈ અને પેરણની પાછળની ચાળ પકડી લીધી. ભગત કે વળ પાછો, ભગત કે ન વળું. અને છેવટે બહુ આમાં ઘર્ષણ થયું ને તે પેરણની ચાળ તૂટી ગઈ અને ભગત અંદર વી ગયા. ઘરવાળું રહી ગયું બહાર, અંદરથી ડેલો કરી દીધો બંધ અને સ્વામીને લોટ આપ્યો. સ્વામી કે લો સ્વામી લોટ. સ્વામી કે એકલો લોટ જ? બીજું શાક પાંદડું કાંઈ નહીં? સ્વામી ને કે સ્વામી ચાળ ગઈ ત્યારે લોટ આવ્યો છે. જે સમજો એ વાત મારી સમજાય છે? ગ્રસ્થના ધર્મ પાળવા મારે કે બહુ કઠણ. શું કામ? એને બેકગ્રાઉન્ડ નથી. આખી જિંદગી એને બેકગ્રાઉન્ડ રહે અને ભજન થાય એવું ગ્રસ્થ કદી નક્કી ન કરી શકે. ઘરવાળું હરખું આવ્યું હોય તો કદાચ 40-50 વર્ષ સુધી આમ ખેંચી જાય, પણ દીકરાને વહુ એવી આવી જાય કે દીકરો કપાતર થઈ જાય તો વર્તમાન પાળવા દે. અને એટલે મહારાજ કહે ને બહુ કઠણ છે. ગ્રહસ્થને આખી જિંદગી ધર્મનું નિયમનું પાલન કરવું એ બહુ કઠણ છે. અને પછી દેહ છે ને ગમે એમ તો માનો કે દીકરાને વહુ કે એવું કપાતર આવ્યું હોય તો પોતે તો પોતાની રીતે વર્તમાન પાળે જાય, બિચારો વર્તમાન પાળે જાય પણ અશુદ્ધિ તો થવાની. બીજા નંબરમાં એ બોલ બોલ કરે, આને નિયમ પાળે ન પાળે બોલ બોલ કરે અને કેટલાય પ્રકારનું સંભળાવે, એટલે આખીર માણસને સાંભળેલા શબ્દની અસર થાય. કારણ કે દેહધારી છે ને એટલે દુઃખ થાય, મનમાં દુઃખ થાય, કહો કેવું આપણે ધાર્યું હતું, નામ ભજન કરું છું, આમ કરું છું, આ તો બધું કેવું થયું, મનમાં દુઃખ થાય. દુઃખ થાય પછી દુઃખની સાથે માળા ફેરવતો હોય તો બિચાર પારા ફરે, પછી માળા ફરે ને મન પછી ત્યાં રહે. એટલે મહારાજ કે ગ્રહસ્થના નિયમ જે પાળવા એ બહુ જ કઠણ છે, અતિ ગહન છે. કોઈ ભાગશાળી પુરુષ હોય કે જેને હોહરવું નીકળી જાય, 2% જ હોહરવું નીકળે છે, કેટલું 2%, નહીં તો ગ્રહસ્થના જીવનની અંદર ઉપાધિ બિચારાનો હોય હોય ને હોય જ. એટલે મહારાજ કે ગ્રહસ્થને નિયમ પાળવા ઘણા કઠણ છે. અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડોળું ડોલવા દે નહીં. સુખ દુઃખ આવે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડોળું ડોલવા દે નહીં. આને સંતની સેવા કરવી છે. પણ આ સેવાદાસ સવા શું નામ હતું, સૌદાસ, સૌદાસ ભગત જેવું મળ્યું હોય તો બિચારી ક્યાંય સંતની સેવા કરે, કહો? ઈચ્છા હોવા છતાંય કરી શકે નહીં. ધર્મ નિયમનું પાલન કરવાની ઈચ્છા હોય અને જાણતો હોય તેલ ઘી દૂધ પાણી બધું ગાળીને વાપરવું જોઈએ, ઠાકોરની થાળ ધરાવીને જમવું જોઈએ, બધી જ ઈચ્છા હોય પણ ક્યાંથી પૂરી થાય? એટલે મહારાજ કહે ઘણું કઠણ છે. અને ડોલવા ન દે માને ત્યારે પણ એ સંતની સેવા કરે જ અને ત્યારે પણ નિયમ ધર્મ પાળે જ, એ શક્ય બને? ન બની શકે. માટે મહારાજ કે ઘણું કઠણ છે. અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મળ્યો છે. આવી પોઝિશનમાં પણ પાછો એમ મનમાં માને કે મને સંતનો સમાગમ મળ્યો છે, પરમ ચિંતામણી મળ્યો છે, અને પરમ ચિંતામણી મળ્યો છે અને કલ્પ વૃક્ષ સમાન મળ્યો છે. ભક્તો અહીંયા એમ લખ્યું, સંતનો સમાગમ મળ્યો, પરમ ચિંતામણી તુલ્ય મળ્યો છે. ગ્રહસ્થ ભક્ત એમ માને. એટલે મહારાજ કહે કે ગ્રહસ્થ શ્રેષ્ઠ ક્યારે સાબિત થાય? તો કે ગમે તેવા દેશકાળમાં પૂર્ણ નિયમ ધર્મનું પાલન કરી શકે, સંતની સેવામાંથી મનને કદી ડગવા ન દે, ધર્મ નિયમમાંથી મનને કદી ડગવા ન દે. સાધુ જ્યારે મળે ત્યારે એમ માને મને પરમ ચિંતામણી મળે છે, કલ્પ વૃક્ષ મળ્યું છે, એવી રીતે વર્તે, એટલા મહિમાથી પોતે જોડાય, પોતાના સગા સંબંધી વાલા એથી અધિક વાલા કરી રાખે, આવી પોઝિશનમાં રહી શકે, એ ગ્રહસ્થ મહારાજ કે શ્રેષ્ઠ છે. પણ પાછો કોનાથી શ્રેષ્ઠ? વાસના વાળા ત્યાગી કરતા, ત્યાગી નહીં પણ વાસના વાળા ત્યાગી કરતા એ ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. પરમ ચિંતામણી મળે છે મન, આપણા મન માથે પરમ ચિંતામણી. કારણ કે મહારાજે ભગવાનની મૂર્તિની ચિંતામણી કીધી પ્રથમના પહેલામાં. ભગવાનની મૂર્તિ કેવી છે? ચિંતામણી તુલ્ય છે, જે ચિંતવે તે સિદ્ધ થાય છે. ને અહીં એમ કીધું પરમ ચિંતામણી, સંતનો સમાગમ મળ્યો એ પરમ ચિંતામણી છે. પરમ ચિંતામણી શું કામ કીધી? શું સાધુ છે ભગવાન કરતા શ્રેષ્ઠ છે, પરમ ચિંતામણી શું કામ કીધું? તો એનું કારણ ભક્તજનો એવું છે કે ભગવાન મળ્યા પછી, પણ યાદ રાખજો, ભગવાન મળ્યા પછી ગુણાતીતાનંદ સ્વામી આ વાતને સ્પષ્ટ કરતા એની વાતો લખી, સ્વામી કે મહારાજના જેટલા સત્સંગી છે એના કરતા સાધુના જાજા છે, એ વાતને સેટિંગ કરે છે. ભગવાન મળ્યા એ ચિંતામણી છે, ભગવાન મળ્યા પછી પણ ભગવાનના સ્વરૂપને જો સમજી ન શકે યથાર્થ, ભગવાન ક્યારેક માનુષિક ચરિત્ર કરે તે દાડે એમાંથી ડગી જવાની શક્યતા છે. એટલે ભગવાન મળ્યા પછી એની ચિંતામણી મળે છે, સાધુ મળે પરમ ચિંતામણી છે. શું કામ? તો કે સાધુ મળે ભગવાનનું એવું સ્વરૂપ એને સમજાવે, સાકારપણું નિરાકારપણું કીધું હોય, અન્વય વ્યતિરેકપણું, ભગવાનના માનુષ્ય ચરિત્ર દિવ્ય ચરિત્ર બધા એવા સમજાવી દે, પછી ભગવાન પોસાય એવા ચરિત્ર કરે, પણ તોય કોઈ દી એમાં સંકલ્પ ઉઠે નહીં. સાધુના માધ્યમથી જ્યારે ભગવાન ઓળખાય પછી ભગવાનમાંથી તૂટવાની કોઈ શક્યતા રહે નહીં. માટે મહારાજ કે સાધુનું મિલન છે પરમ ચિંતામણી છે, બાકી શ્રેષ્ઠ તો ભગવાન જ છે. ભગવાનની સંતની મહત્વતા પણ ભગવાનને લઈને છે, પરંતુ તેમ છતાંય પરમ ચિંતામણી શબ્દનું જે સંબોધન કર્યું છે એ હેતુસર કરેલું છે. વજીભાઈને વિજાપુરના મહારાજ ડોલાવી ગયા તો ન ડોલ્યાનું કારણ શું હતું? મહારાજ મળ્યા નહોતો, હજી મહારાજના દર્શને નહોતા કર્યા, પણ એને ભાઈ રામદાસ ભાઈ રામદાસજીનો જોગ થઈ ગયો હતો. આ રામદાસજીના જોગથી મારના સ્વરૂપનો નિશ્ચય દ્રઢ થઈ ગયો હતો, જીવમાં ઉતરી ગયો હતો. પછી સ્વાય મહારાજ તોડાવી ગયા તો પણ તૂટ્યો નહીં. માટે સંતનું મિલન છે એ પરમ ચિંતામણી છે. એટલે મહારાજ કે જ્યારે એવો વિચાર કરે કે સાધુ મળે, પરમ ચિંતામણી મળે છે, કલ્પવૃક્ષ મળ્યું છે, અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે. આમ સમજે, ધન દોલત દીકરા દીકરી સર્વે કેવું છે? સ્વપ્ન તુલ્ય છે. આ બોલવાનો વિષય નહીં હોય, જીવમાં થઈ જવું પડે. બોલી જ જાણે, સમજાણું. મેં એક ફરી કદાચ કીધું હતું, એમ ઘણા વર્ષ પહેલા એક ગામમાં પારણ હતી. આ ગામનું નામ જોઈ, એ ગામનું પારણવાળાનું નામ લો ને તો પડખેનું ગામ પકડાય જાય, એટલે નથી લેવું નામ મારે. એક ગામમાં પારણ હતી. પછી એક ભગત વાહે લાગ્યા, મને કહે, સ્વામી તમારે ગમે એમ થાય પણ તમારે મારા બગીચામાં આવવું જ પડશે પધરામણી કરવા. બગીચામાં પધરામણી કરવા જવું, દિવસે જવું પડે. મેં કીધું 12 વાગે કથા પૂરી કરીએ, 3 વાગે પછી શરૂ કરવાની હોય, અને પાછું ગામ આઘું 2 કલાક 2.5 કલાક થાય એવું. એટલે મેં કીધું, રસ્તા એવા હતા, આમ તો નજીક, પણ રસ્તા એવા કે જલ્દી પહોંચાય નહીં. મેં કીધું પણ નહીં આવે. કે ના સ્વામી, આવવું જ પડશે. અને ઠાકોરજીનો બગીચો છે, ઠાકોરજીના બગીચામાં તમારે આવવું જ પડે. ઠાકોરજીને લઈ મારો હોય તમે ન આવો, ઠાકોરજીનો બગીચો છે. હવે પછી કીધું, ભગતનો બહુ ભાવ છે, હાલો જઈએ. પછી શું કરીએ, કારણ કે અમુક ફેરી અઠાગ્રહને સ્વીકારવી પડે. પછી મેં ગયા, પણ 100 વીઘાના આંબા ઉભેલા. કેટલા? કેસર આંબા 100 વીઘાના આંબા, જબરજસ્ત મોટો બગીચો. ફેરી ફેરી થકવાડી દીધા, કથામાં એમ વડા પડે 1 કલાક તો. આખા બગીચામાં ફેરવા, આખા બગીચામાં ફેરવા, પણ એક કેરી તોડીને ઠાકોરજી આગળ ન મૂકી. બોલો, 100 વીઘાનો બગીચો. એક સ્વામી હાર્યા હતા, વારે વારે કહેવા, આ બધી ઠાકોરજીની ધ્યાન છે, આ બધી ઠાકોરજીની મહેરબાની છે, ઠાકોરજીની કૃપા છે, આ બધું થયું છે, ઠાકોરજીનો બગીચો. એક સ્વામીથી ન રહેવાનું કે હું ક્યારના ઠાકોરજી, ઠાકોર ચોટી પડે, એક કેરી તોડીને ઠાકોરજીને મૂકો. ઠાકોરજીનો બગીચો, ઠાકોરજીનો બગીચો. એ બોલવું સરળ છે, પણ એ કરવું કઠિન છે. મારે કેમ કરી રાખે, કેવો શબ્દ મૂક્યો, એમ કરી રાખે. અને પુત્ર ધન પરિવાર બધાને સ્વપ્ન તુલ્ય માને, કે આ મારું કોઈ સાચું હગું નથી. મહારાજ કે એમ કરી રાખે. અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે, એમ સમજે. અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે, પણ તેણે કરીને પાછો પડે નહીં. ભગવાનના જે સાધુ મળ્યા છે, એનો જે સમાગમ મળ્યો છે, એ સાચો લાભ છે એમ માને. ગમે તેવું દુઃખ આવે તો પાછો પડે નહીં. એવો જે ગ્રહસ્થ તે અતિ શ્રેષ્ઠ, આવો ગ્રહસ્થ અતિ શ્રેષ્ઠ છે. ન તો તમારે કેવું થાય ખબર, ઓલું 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 છે ને, એક શ્લોક છે ને, ધન્યો ગ્રસ્થ આશ્રમ. એટલે નક્કી જ કહી નાખ્યું, આપણો ગ્રસ્થ આશ્રમ તો ધન્ય જ છે એમ. અને પછી શું કામ ધન્ય એમ સમજે ખબર, આપણે જાતે કમાઈ છીએ અને જાતે ખાઈ છીએ, તે ભૂંડ કોના હાથનું ખાય છે? એ જાતે નથી ખાતું, એને કોણ ખવડાવે છે? એટલે એમ માને કે આપણે જાતે કમાઈ જાતે ખાઈ માટે શ્રેષ્ઠ. સૂત્ર સાચું, ધન્યો ગ્રસ્થ આશ્રમ, પણ તમારી સમજણ છે ખોટી છે. આપણે જાતે ખાઈ છીએ માટે ધન્યો ગ્રસ્થ આશ્રમ, એ વાત ખોટી. સૂત્ર સાચું છે, ધન્યો ગ્રસ્થ આશ્રમ. એ કયા અર્થમાં ધન્યો ગ્રસ્થ આશ્રમ શબ્દ લખાણો તમને ખબર છે? કહું તમને, મહારાજે કીધું એમ. બરાબર સમજો, ધન્યો ગ્રસ્થ આશ્રમ સૂત્ર શા માટે અસ્તિત્વમાં આવ્યું? મહારાજે કહ્યું એમ, ગ્રસ્થ આશ્રમમાં રહી અને નિયમ ધર્મને દઢીકરણ કરી, સંતની સેવામાં રહે, નિયમ ધર્મમાં દ્રઢ રહે, પુત્ર પરિવાર બધાને સ્વપ્ન તુલ્ય કરી રાખવું, એ બધું બહુ કઠણ છે. અને એ બધું કર્યા પછી અનેક વિટમણાઓ આવે, દેહના સંબંધીને આવે, દીકરીને આવે, દીકરાને આવે, પત્નીને આવે, પુત્ર વધુને આવે, વગેરે વગેરે અનેક વિટમણાઓ આવે, અને તેમ છતાંય નિયમ ધર્મમાં ફર ન પડવા દે, અને તેમ છતાંય ભગવાનનું ભજન કરી રાખે, એવો જે વિરલ પુરુષ છે એને માટે ધન્યો ગ્રસ્થ આશ્રમ શબ્દનો ઉપયોગ થયો. ક્યાં કઠણ હતું, અશક્ય હતું, ન થઈ શકે એવું હતું, એમાંય પણ એને ભજન કર્યું, એમાંય પણ નિયમ ધર્મને દ્રઢ રાખ્યા, કે જેમાં નિયમ ધર્મ રહી શકે એવી પોઝિશન નહોતી, ભજન થઈ શકે એવી પોઝિશન નહોતી, એમાંય પણ જેણે ભજન કર્યું, એમાંય પણ જેણે નિયમ ધર્મને દ્રઢ રાખ્યા, એવો જે ગ્રસ્થ છે એનો ધન્યો ગ્રસ્થ આશ્રમ, એનો ગ્રસ્થ આશ્રમ ધન્ય છે, એવું કીધું. લો સમજાણો, ધન્ય ગ્રસ્થ આશ્રમ અર્થ સમજાણો કે ન સમજાણો? ગમે તેટલી વિટમણામાંની અંદર પણ ભજન અને નિયમને ફેર જે ન પડવા દે, એવો જે ગ્રસ્થ છે એ ધન્યો ગ્રસ્થ આશ્રમ શબ્દની અંદર આવી શકે. લાગઠ નહીં, નતર એક દી મંદિરે ન ડોકાય મહિનામાં, કોઈ દી વચનમાં વાંચ્યું ન હોય, કોઈ દી પૂજા કરી ન હોય, કોઈ દી માળે ફેરી ન હોય, એવા જાજા અડબંગા સ્વરૂપ ધારનારા જગતમાં ફરે છે. ભગવાનના ભગતની વાત જુદી છે, આ તો ધન્ય ગ્રસ્થ આશ્રમ વાળા બેઠા છે. સાચું કહું છું, હૃદયથી કહું છું, તમને સારું લગાડવાની જ કહેતો. આ નવલા વર્ષોની અંદર આવી રીતે, નહીતર આ કંઈ સવારના હાડા ચારે જાગીને સાંજે 10 વાગ્યા સુધી બે હોય કે જેમ તેમ વાત છે. કહો કોઈ દી આમાં કેટલા એવા છે, કોઈ દી 2 કલાક નહીં અકારે બેઠા હોય, અને બેઠા એ બેઠા અને બિચારા ધરાક પડા બે ચાર દાણા વીણે ત્યાં ત્યાંથી રાડે રાડે બોલાવે, લ્યો પાછા આવતા રહ્યો પાછા આવતા રહ્યો. અને બીજા હડાટે કરતા આવ્યો, ટેવ તો ખરી જ ઘેરેથી બૂમ મારે એટલે દોડીને આવી જવાની. એ મારા અહીં કામ લાગે છે. એટલે અહીંયા બેઠેલા ખરેખર ધન્ય ગ્રસ્ત આશ્રમ જેવી વાત છે, કારણ કે અહીં બેઠેલો સમુદાય મહારાજને રાજી કરવાનો પૂર્ણ તાનવાળો છે. નહીંતર નથી અહીંયા ચા મળતી, નથી કોઈ છૂટ મળતી, નથી કાંઈ તમને આરામ કરવો પૂરો મળતો. અને તેમ છતાંય 8-8, 10-10, 12-12 કલાક સુધી અડીખમ બનીને બેસવું, ત્યાંથી જ પગે લાગી લેજો. અડીખમ બનીને બેસવું એ કાંઈ જેમ તેમ વાત નથી, બેસવું એ જેમ તેમ વાત નથી. મોક્ષનો ખરો ખપ જાગ્યો હોય એ જ બેસી શકે. આ સભામાં આ આંગળે આપણે ઊંચી કરાવીને આ સભાની અંદર એક વ્યક્તિ વેસની ન નીકળાય એ કાંઈ જેમ તેમ વાત છે. ચા સુધા આમાં 95% ને ચા ન હોય એ કાંઈ જેમ તેમ વાત છે. કહો આ 3-3 હજાર ભક્તો બેઠામાં ચા ન હોય, આ તો સ્વામિનારાયણની ઘેરે જોવા મળે. આ તો ઘોર કળી કાળની અંદર સચ્ચુગ છે, પણ દેહધારી છે એટલે આપણને વાત સમજાતી નથી અને મહિમા સમજાતો નથી. ભગવાનના ભક્તનો મહિમા કેટલો લખ્યો મોટા સંતોએ. ભુજનો પ્રસંગ છે ને, ભુજમાં હરિકૃષ્ણ મહારાજ જયારે પધરાવ્યા, નારાયણ દેવ તો મહારાજ પધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજ જયારે પધરાવ્યા તે વખતે અચ્યુતદાસ સ્વામી મહંત હતા. પછી હરિકૃષ્ણ મહારાજ પધરાવીને એ નિમિત્તે બ્રાહ્મણોની 84 કરાવી, પણ બ્રાહ્મણોની 84 જયારે કરાવી એ વખતે બ્રાહ્મણોએ હઠ પકડી કે અમને સભામંડળમાં જમવા દો અને સજોડે જમવા દો તો જ જમી, નહીં તો ન જમી. એ વખતે નિર્ગુણદાસ સ્વામી ગોપાળન સ્વામી શિષ્ય પણ હતા એમાં મહોત્સવમાં. સ્વામી કહે કે આવવાનું જમાડે, હું લેવાનું છે કે આપણે. ત્યારે અચ્યુતદાસ સ્વામી કેવું બોલ્યા ખબર છે, હું સમજુ છું માંડવી ગામને એક લખીરામને જમાડું ને તો આખી પૃથ્વીના બ્રાહ્મણોને જમાડું એટલું ફળ થાય, કારણ કે પ્રગટનો પરમ પ્રગટનો પરમ એકાંતિક ભગત છે, મારનો એકાંતિક ભગત એકને જમાડું તો આખી પૃથ્વીના બ્રાહ્મણોને જમાડું એટલું ફળ થાય, પણ લોક લાજે આ રાખવું પડે છે. ત્યાં એક એક લખીરામ છે, એક એક સમજાય છે. એ મહિમા ભક્તો જીવમાં ભરજો, બહુ સાચું કહું. તમારે સર્વપ્રથમ મહિમા હરિભગતનો સમજવો, પછી સંતોનો સમજવો, પહેલો હરિભગતનો મહિમા સમજવો. શું કામ ખબર? તમારે રોજ હારે રહેવાનું, અને રોજ હારે રહે એનો મહિમા સમજવો એ ઘણું કઠણ કામ છે. અને મહિમા સમજાણ્યા વિના જીવને કોઈ દી હૃદયમાં અહોહો ભાવ થાય નહીં. અહોહો ભાવ એને જ થાય જેના જીવમાં મહિમાનું સ્થાન છે. એટલે મહારાજ બહુ સરસ વાત કહે, મહારાજ કે કોણ ગ્રસ્થ શ્રેષ્ઠ છે, તો ધન્ય ગ્રસ્થ આશ્રમ શબ્દ જેને માટે પ્રયોગ થઈ શકે એવો જે ગ્રસ્થ છે, મહારાજ કે વાસનાવાળે ત્યાગી કરતા ઘણો શ્રેષ્ઠ છે. અને સૌ કરતા ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે. મુદ્દાની વાત મહારાજ કરી, મારે કે ત્યાગી થવું કે ગ્રસ્ત થવું એ બે ના કરતા ભગવાનના ભગત થવું એ શ્રેષ્ઠ છે. ભગવાનના ભગત થવું માને નિર્વાસનિક થવું એ ભગવાનના ભક્ત માટે શ્રેષ્ઠ છે. ત્યાગી હશે કે ગ્રહસ્થ હશે, નિર્વાસનિક જે થશે એ જ મારની સેવામાં રહી શકશે. માટે ભગવાનના ભક્તોએ જે આશ્રમમાં છે તે ત્યાગાશ્રમમાં છે, ગ્રસ્થ આશ્રમમાં છે, જે આશ્રમમાં છે તે આશ્રમમાં રહે. અને સતત અનુસંધાન કે મારે તમામ દોષ થકી પર થવું છે, એક પણ દોષ રહેવા નથી દેવો. ગ્રહસ્થને પણ એવી કોઈ પરમિશન નથી કે તમારે બ્રહ્મચર્યાદિકનું પાલન ન થાય હાલ છે. એને પણ ગોપાલ સ્વામીની વાતો પ્રમાણે ઉર્ધ્વ રહેતા કક્ષા સુધી પહોંચવું પડશે, એને પહોંચવું પડશે. ત્યાગી ગ્રહસ્થ બંનેને બ્રહ્મચર્યનું જતન કરી અને મહારાજ રાજી થયું જો કરવું હોય તો એ કક્ષા સુધી પહોંચવું પડે. સતત પોતાને વિચાર, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, ઈર્ષા, રાગ, દ્વેષ બધા થકી મારે પર થવું છે, પર થવું છે. સતત અનુસંધાન જે રાખે એવો જે ભગવાનનો ભક્ત છે, અનુસંધાન રાખે એના માટે જે કાંઈ દાખલો શાસ્ત્ર બતાવે એ પ્રમાણે દાખલો કરે, સત્સંગ કરીને પ્રમાણે દાખલો કરી અને એ વસ્તુને સિદ્ધ કરે, એ ત્યાગી હોય તો ત્યાગી શ્રેષ્ઠ છે, એ ગ્રસ્ત હોય તો ગ્રસ્ત પણ શ્રેષ્ઠ છે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, આપણને એવો સત્સંગ મળ્યો છે, એવા ભગવાન મળ્યા છે. જગતના જીવની વાત જુદી છે, આપણે એ કક્ષા સુધી પહોંચવાની ઈચ્છા રાખીએ અને દાખલો કરીએ તો આપણે અવશ્ય મેં એ કક્ષા સુધી પહોંચી શકીએ, પહોંચી શકીએ અને પહોંચી શકીએ. જગતનો જીવ ન પહોંચી શકે પણ આપણે પહોંચી શકીએ એમાં મીન મેખ નથી એમ. અરે આ સત્સંગનો તો પ્રતાપ એવો છે, કૂતરા જેવો કામી પુરુષ હોય પરંતુ મહારાજે કીધેલા પ્રમાણે જો આગળ વધે દાખલો કરે તો એક દડો એવો નિષ્કામી થાય એ જેના પર દ્રષ્ટિ નાખે એ વ્યક્તિ પણ નિષ્કામી થઈ જાય. એ કક્ષા સુધી ભગવાનનો ભક્ત પહોંચી શકે ને પહોંચી શકે. પણ સત્સંગના માધ્યમમાં રહી મહારાજ કીધું તે પ્રમાણે વર્તી, મહારાજની ઉપાસના દ્રઢ કરી મારનું ભજન કરી રાખે, અંતર્વૃત્તિ કરી ભજનમાં બોથરાટી બોલાવી રાખે તો એક દાડો એ કક્ષા સુધી જરૂર પહોંચી શકે. અને જિંદગીની અંદર સદૈવને માટે એક સંકલ્પ રાખો કે મારા ઉપર આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, ભગવાનના સારા સંતો, ભગવાનના સારા ભક્તો રાજી રહે, મારા ઉપર રાજી રહે એવું સતત અનુસંધાન, એ ભક્ત જલ્દી પથ કાપી શકશે અને જલ્દી પોતાનું લક્ષ્યને સિદ્ધ કરી શકશે. જેને રાજી કરવાનું તાન છે, સહજ થાય, મારે આ બધાને રાજી રાખો, મારે આમ જ રહેવું પડે, મારે આમ જ વર્તવું પડે, મારે આમ જ વર્તમાન પાળવો પડે, આવું જ મારે વિનય રાખવો પડે, આવો જ વિવેક રાખવો પડે તો જ રાજી થાય, તો ઓટોમેટિક બધી વસ્તુ એને સિદ્ધ થઈ જાય ને ભગવાન સુધી પહોંચી શકે. એટલે મહારાજ બહુ સરસ વાત કહે છે. અને સૌ કરતાં ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે. ભગવાનના ભક્તનો સમાગમ મળવો ઘણો દુર્લભ છે અને ભક્તો ખરેખર દુર્લભ છે. આ જે યોગ છે, આવી અખંડ 10-10 કલાક સુધી મારને પામવાની વાતો થાય અને સૂતેલો જીવ પણ જાગી જાય, જરાક મુમુક્ષતા હોવી જોઈએ, સૂતેલો જાગી જાય, મનમાં એમ થઈ જાય ખરેખર આ દેહ કરીને મહારાજને ન પામ્યા તો જીવ ઉપર જુલમ થાય, ભગવાન આવા મળ્યા પછી, આવો સત્સંગ મળ્યા પછી મહારાજને પામી જવું છે એમ જીવને લગ્ન લાગી જાય. આવો દુર્લભ સત્સંગ મહારાજ કે મળ્યો છે, મળવો દુર્લભ છે પણ મળ્યો છે માટે બળભાગ્ય છે, એટલે આપણે બધા બળભાગ્ય છીએ. એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગૌરાવ્યા. એમ વાત કરીને મહારાજે ભગવાનના અને સંતના મહિમાના કીર્તનો મહારાજ ગૌરાવ્યા. મહારાજ જો કે ભક્તો, હરિભક્તોનો એટલો જ મહિમા છે જેવો સાધુનો મહિમા છે, પણ મહારાજે સાધુનો મહિમા વિશેષ લખ્યો છે એનું એક કારણ છે. કારણ શું ખબર છે? સાધુને ઘણા બધા મુમુક્ષને વર્તાવવાના છે અને મહિમા હશે તો જ એનું વચન મનાશે, મહિમા હશે તો ગમે તેટલું કઠણ કહેશે એમાં ફેરફાર કરી શકશે. એટલા માટે મહારાજે સંતનો બહુ મહિમા લખ્યો. મતલબ એવો નથી ગ્રહસ્થનો મહિમા નથી, ભગવાનનો જે ભક્ત છે બધાનો એવો મહિમા છે. અને તમે ઇતિહાસમાં દ્રષ્ટિ નાખશો તો આ પડશે ભગવાનના ભગતનો પણ એટલો મહિમા છે. એક દાડો આપણે વાત કરી ખબર, કાર્યાનંદ સૌદાસની વાત આપણે કરી ખબર, ગામના પટેલ હતા અને વાસો ચોળી નવડાવ્યા ખાલી એક કોળી ભગતે. સૌદાસ ભગત કીધું, તું મને ગામનો પટેલ જાણી નવડાવ્યો છો કે ભગત જાણી નવડાવ્યો છો? તો હું તો તમને ભગત જાણી નવડાવું છું. સૌદાસ ભગત કે તો તને અક્ષરધામ મળી ચૂક્યું. સંપ્રદાયનો ઇતિહાસ એમ કે એનો અંત સમય જયારે આવ્યો ત્યારે સ્વયં ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા, કીધું તે મારા ભગતને ભગત જાણી નવડાવ માટે હાલ હું તને અક્ષરધામમાં લઈ જાઉં. એટલે કદી એવું નહીં માનશો કે હરિભગતનો મહિમા ભગવાનના ભક્તનો એટલો જ મહિમા છે. પણ વિશેષ શાસ્ત્રમાં જે વાત લખી સંતને, એનું કારણ સંતના માધ્યમથી વર્તમાન પડાવવાના છે, એને બંધારણમાં લાવવાનો છે, માટે સંતનો મહિમા ઠેર ઠેર તમને જોવા મળે. કારણ કે મહિમા વિના કોઈ સંગઠન ન થાય, યાદ રાખો, સંગઠન ત્યારે જ થાય જ્યારે મહિમા સમજાય, મહિમા વિના સંગઠન હોઈ શકે નહીં. જેમ પાણી પિંડીકરણ કરે છે, મહિમા પિંડીકરણ કરે છે, મહિમા શું કરે છે? પિંડીકરણ કરે છે. માટે સંતનો મહિમા અધિક શાસ્ત્ર બતાવે છે. મહારાજ કે શ્રીજી મહારાજ, મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવડાવ્યા. મહિમાની ખૂબ વાતો કરી, આ સત્સંગનો દુર્લભ છે એમ કહીને પછી છેવટે મહારાજે ભગવાનના મહિમાના કીર્તનો ગવડાવ્યા, સંતના મહિમાના પણ કીર્તનો ગવડાવ્યા. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, સ્મૃતિમાં એમ કહ્યું છે જે અંતે યા મતિ હિ સા ગતિ, એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાન વિશે મતિ રહે તો ગતિ થાય અને ન રહે તો ન થાય, એવો જે શ્રુતિનો અર્થ ભાષે છે ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે? પછી મહારાજ બોલ્યા છે, જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં, તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ તેનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમ જાય છે. અને કેટલાક પાપી કસાય હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળે મૃત્યુ થયું તે માટે શું તેનું અકલ્યાણ થશે? અંતે પાપીનું શું કલ્યાણ થશે? નહીં જ થાય. ત્યારે શ્રુતિનો અર્થ એમ કરવો જોઈએ, જેવી હમણાં એની મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે, માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો મારું કલ્યાણ તો થઈ રહ્યું છે. મારા બે તાળે હેરાન મળ્યા કરવા, આવે ખોવાઈને પછી કોઈ જડે નહીં પાછું. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો ત્યાંનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. બહુ સરસ પ્રશ્ન, બહુ સરસ પ્રશ્ન, બહુ જ સમજે એવો પ્રશ્ન છે. અને જેટલા ડીપમાં ઉતરશે એટલો આ પ્રશ્નમાંથી નવો સ્વાદ આવશે. બહુ સરસ પ્રશ્ન છે, મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામી કે મારા સ્મૃતિમાં એમ કહ્યું છે જે અંતે યા મતિ સા ગતિ, અંતે જેવી મતિ રહે એવી જીવાત્માની ગતિ થાય છે. તો મહારાજ કોઈ ભગવાનનો ભક્ત છે અને અંત સમય સ્મૃતિ ન રહે, દાખલા તરીકે ભગવાનનો ખરેખર એકાંતિક ભક્ત છે અને ક્યાંક બિચારો જઈ રહ્યો છે, ગાડીમાં બેઠો છે અને ગાડીમાં ઝૂકું આવી ગયું ને એ જ વખતે ગાડી ભટકાઈ ગઈ, અંધે પડી ગયો, એને ભગવાનની તો સ્મૃતિ સુધારો, ત્યારે ઊંઘી ગયેલો હતો, તો એની શું ગતિ થાય? અને આખી જિંદગી દાખલો કરીને શું ફળ? મહારાજ કે ચિંતા નહીં કરો, એ અક્ષરધામની જ પ્રાપ્તિ થશે. મહારાજ કે ભગવાનનો ભક્ત અંત સમય આવ્યો અને સ્મૃતિ ન રહે તો પણ ભગવાનના ધામમાં જ જાય, અને જગતનો જીવ જે છે એને અંત સમયે સ્મૃતિ રહીને બોલતા ચાલતા દેહ મૂકે તો પણ મહારાજ કે નરકની જ પ્રાપ્તિ થાય. એટલે મહારાજ કેવું બતાવી રહ્યા છે, મહારાજ કે અંત સમયે સ્મૃતિ રહે કે ન રહે તો પણ ભગવાનનો ભક્ત ધામમાં જાય. મધ્યના 48માં વચનામૃતમાં મહારાજ એક બીજી વાત લખી છે. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય અને જો જગતની સ્મૃતિ કરતા કરતા દેહ છોડશે, જગતને સંભાળતા સંભાળતા દેહ છોડશે, તો મહારાજ કે એને બહુ મોટું પાપ લાગશે અને એને અધોગતિ થશે. આમ ક્રોસ થોડા થોડા પોઈન્ટ થાય છે. મહારાજ કે એની અધોગતિ થશે. બીજા નંબરમાં મહારાજ કે અંત સમયે એ બોલતા ચાલતો દેહ મૂકે તોય પણ એની સદગતિ જ થશે એમ નહીં. બીજી બાજુ મહારાજ પ્રથમના 56માં વચનમૃતમાં એમ કે, મહારાજ કે ગમે તેવો પાપી હોય પણ અંતકાળે એને સ્વામિનારાયણનું નામ જો યાદ આવી ગયું તો મહારાજ કે પરમપદને પામશે. અને અહીંયા મહારાજ કે અંત સમય સ્મૃતિ રહી કે નહીં રહે એને કંઈ લેવા દેવા નથી, અત્યારે હોવી જોઈએ. તો પરસ્પર વચનામૃત ક્રોસ થાય છે. પણ શ્રીજી મહારાજ કોઈ દી ક્રોસ થઈ વાત કરે જ નહીં. સમજાય છે તમને? મહારાજ ક્રોસ થઈ વાત કરે જ નહીં. એક એક વાતને આપણે સમજીએ. મહારાજ ક્યા ભાવાર્થમાંનો અર્થ કરે છે કે અંતે યા મતિ સા ગતિ, અત્યારે મતિઓ એવી છેલ્લે ગતિ થઈ, ક્યા અર્થમાં મહારાજ કહી રહ્યા છે? મહારાજ એ અર્થમાં કહી રહ્યા છે કે ભગવાનનો ભગત એકાંતિક ભક્ત છે, આખી જિંદગી ખૂબ જ ભજન કર્યું, અંત સમૂહ આવ્યો ને ત્યારે શરીરની સ્મૃતિ ન રહી, અંધે છૂટી ગયો, તો એને પરમ ગતિ થશે. કારણ કે અંતે સ્મૃતિ ન રહે તો સ્મૃતિ ન રહે ભગવાનને યાદ કર્યા માટે જગતને ક્યાં બિચારે સંભેર્યું છે? સમજાય છે તમને? અંત સમય એને ભગવાનને નથી સંભાળ્યા એમાં જગતને ક્યાં સંભાળ્યું? એ બિચારો ઊંઘતો હતો ને એમાં ગાડી ભટકાઈ ગઈ, તો એને ભગવાનનો સાંભળ્યો એમાં જગતે ક્યાં સાંભળ્યું છે? એવો જે ભગવાનનો ભગત છે કે આખી જિંદગી દાખલો કર્યો પણ અંત સમય એને મોકો ન રહ્યો ભગવાન સંભાળવાનો, કે કોઈ પણ સ્મૃતિનો મોકો ન રહ્યો, એવો જે ભગવાનનો ભગત એ પરમ ગતિને પામે. બાકી અંત સમયે જેને જગતની સ્મૃતિ થતી હોય અને અંત સમયે જગત જ સાંભળતો ભગવાનનો ભગત હોય તો પણ મોક્ષમાં ફેર રહી જાય, યાદ રાખજો. ભગવાનનો ભગત હોય અને સંપ્રદાયના ઇતિહાસો દાખલાઓ જોવા મળે છે. આંબા શેઠને આપણે જોયા હતા, અંત સમયે મનમાં રહી ગયું કે આ છોકરાનું શું થાય, તો પાછું આવવું પડ્યું. અરે એક ભગતે વાત કરી હતી કે સ્વામી મારા મને પહેલા પૂછ, મને કે ભગવાનનો ભગત થાય અને મારે તેડવાયું પછી ભૂત થાય? મેં કીધું ન થાય. મને કે ન જ થાય? મેં કીધું ન થાય. મને કે ન જ થાય? મેં કીધું બોલો આમાં કાંક ડાળમાં કાળું છે. મેં કીધું ક્યાં અર્થમાં પૂછો છો? મને કે સ્વામી હું એટલે પૂછું છું, આજથી 27 વર્ષ પહેલાં મારા બાપુજી દેહ છોડ્યો, બોલીને ધામમાં ગયા, મારા તેડવાયા છે હું જાઉં છું, પણ સ્વામી થોડો સમય થયો તે મારા કાકાના દીકરાને વહુ ના પીડીમાં આવે, અમારા સંબંધ વિચારવો પડે, આવડે નહીં જલ્દી, એટલે એના પેનીમાં આવે. અને સ્વામી પછી ધૂણે એમ કે હું ફલાણો, એમ કઈ માન્ય, કારણ કે બોલીને ગયેલા, એમ 7 વર્ષ કાઢ્યા. પછી મનમાં થયો કેદાડો મીંડ્યો છે, તેમ કીધું કે ભાઈ તમે જો ઈ હોવ તો ફલાણાના પેનીમાં આવો, એના પેનીમાં આવ્યા. પછી કીધું પણ તમે, પછી થોડીક આ પડે એટલે એમ કીધું પણ તમારી અસદગતિ થઈ શેને લઈને થઈ? તો કે એક બાજુ કહું, એક બાજુ લઈને મારા કાનમાં કીધું કે વાત એવી બની કે મહારાજ મને તેડીને જતા હતા, પણ રસ્તામાં મહારાજે વિમાન તળાવ ઉપરથી આક્યું અને તળાવને કાંઠે સ્ત્રીઓ કપડાં ધોતી હતી અને વસ્ત્ર અસ્ત વ્યસ્ત હતા. મને ભૂંડો ઘાટ થઈ ગયો. મહારાજ મને મૂકીને ચતાર્યા. અને એની સાબિતી, તો કે સાબિતી એ જે જગ્યાએ કપડાં ધોવાતા હતા ત્યાં પથ્થર હતો અને પથ્થર નીચે હું લીલો સર્પ થઈને પીડ્યો છું આજે છું. કે વિચારો, તો હવે તમારી મુક્તિનું ઈલાજ શું? તો ગઢડામાં ઘેલાને કાંઠે મારું હરવણું કરો ને તો મારો મોક્ષ થશે. અને ઘેલાને કાંઠે હરવણું કર્યું તે દાડે મુક્તિ થઈ. બોલો. એટલા માટે મહારાજ આ વચનામાં જે લખી રહ્યા એ હેતુસર લખી રહ્યા છે કે ભગવાનનો ખરેખરો ભક્ત છે ને અંત સમયે ભગવાન ન સાંભળ્યા, અંત દેહ છૂટી ગયો પણ એને ભગવાન નથી સાંભળ્યા, બીજું નથી સાંભળ્યું તો મુક્તિને પામે. અંત સમયે જો બીજું સાંભળી ગયું તો મોક્ષ ન થાય. માટે અત્યારથી એટલી તૈયારી હોવી જોઈએ, એટલી તૈયારી કે અંત સમયે મહારાજ જ સાંભળે અને કદાચ મહારાજ નો સાંભળે બીજું તો ન જ સાંભળે. એટલી તૈયારી તો ભગવાનના ભક્તને અત્યારે કરવી જ પડે. બીજા નંબર મહારાજ કે અંતકાળે વિમુખ જીવ હશે, બોલતા ચાલતો દેહ મૂકશે તોય પણ એની અસદગતિ થશે. પણ યાદ રાખજો, એણે બોલતા ચાલતા દેહ મૂક્યો પણ જગતને જ વાગોળતા વાગોળતા દેહ મૂક્યો અંત સમયે, માટે અસદગતિ થઈ. જગતનો જીવ છે આવો પાપી છે, પણ એને જો અંતકાળે સ્વામિનારાયણ નામ સાંભળી ગયું અને સ્વામિનારાયણ શબ્દ નીકળી ગયો તો ગમે એવો પાપી હોય તોય પણ એની મુક્તિ થાય. મહારાજ લખ્યું પ્રથમના 56માં પરમ પદને પામે. એટલે જગતનો જીવ છે એ અંત સમયે ભગવાનનું ભજન કરતા દેહ છોડ્યો તો પરમ પદને પામવાનો જ છે. ભગવાનનો ભગત છે પણ છેલ્લે જગતને વાગોળતા વાગોળતા ગયો તો મોક્ષમાં ફેર પડવાનો જ છે. અને ભગવાનનો ભગત છે ને કદાચ સુનમુન થકા દેહ મૂક્યો નથી બોલી શક્યો તોય પણ એક એવી અટકળ માનવાની જરૂર નથી કે એની સદગતિ થઈ છે, એવાની તો સદગતિ જ થવાની. અને જગતનો જીવ છે ને હા બોલતા બોલતા બધી ભલામણ કરીને ગયો કે જો ફલાણી જગ્યાએ 1.5 લાખ રૂપિયા વ્યાજે આપ્યા છે, આની પાસે 75 લેવાના છે, બધું હિસાબ કિતાબ બધું કમ્પ્લીટ કરીને ગયો પણ છેલ્લે ભગવાન નથી અંબાર્યા તેની અસદગતિ જ થવાની, એવું મહારાજ આ વચનામૃતમાં કહે છે. એટલે ભગવાનના ભક્તને કેવી તૈયારી કરવી પડે? કાં તો અંત સમયે મહારાજની સ્મૃતિ થાય, અને મહારાજની સ્મૃતિ ન થાય કદાચ તો બીજી તો ન જ થવી જોઈએ, તોય પણ મહારાજ જાળવી લેશે એવી સરસ વાત મહારાજ આ વચનામૃતમાં કરી રહ્યા છે. એટલે મહારાજે શ્રુતિના અર્થને પણ વ્યવસ્થિત જાળવ્યો. શ્રુતિનો અર્થ છેલ્લે તો આ જ છે, અંતે યા મતિ હિ સા ગતિ, અંતે જેવી મતિ હોય એવી ગતિ થાય. છેવટે એવો અર્થ નીકળશે કે અંતે મતિ એની જો ભગવાન પરાયણ હશે તો ગતિ થશે, અંતે જગત પરાયણ જો એની મતિ હશે તો ગતિ થશે નહીં. પણ શ્રુતિ વચ્ચે જ અટકી એને મારે સુધારો કર્યો. શ્રુતિ બે જ વસ્તુ કીધી કે અંતે જેવી ગતિ છે મતિ થશે, અંતે ભગવાન સાંભળશે તો મુક્તિ થશે, અંતે જગત સાંભળશે તો અસદગતિ થશે. પણ સ્મૃતિ એ નક્કી ન કરી શકી, શ્રુતિ એ નક્કી ન કરી શકી કે અંત સમયે માનો ભગવાન નથી સાંભળ્યા અને જગતે નથી સાંભળ્યું, ભગવાનનો ભગત છે એની શું ગતિ થશે? એનો નિર્ણય શ્રુતિ ન આપી શકી. એનો નિર્ણય મહારાજ આપ્યો કે ભગવાનનો ભગત છે ને કદાચ અંતે ભગવાન ન સાંભળ્યા પણ જેને જગત નથી સાંભળ્યું એને હું સાંભળું જેવી ગતિ થાય એવી જ ગતિ હું અપાવીશ. એ ચિંતા નહીં કરશો કે રખેન મારા કાકા હતા કે બાપા હતા, ભગત બહુ સારા હતા પણ છેલ્લે કંઈ બોલ્યા નથી, તો શું થયું હશે? એ અક્ષરધામમાં જ પહોંચ્યા. સમજાય? મારો ભાઈ બહુ સારો હતો, ડાયો હતો, ભગવાનનું ભજન કરતો હતો, ઉપાસના સર્વોપરી દ્રઢ હતી, પણ કોઈ જગ્યાએ ઘાયલ થયો અને ત્યાં દેહ પડી ગયો તો શું થયું છે? ભગવાનના ધામને જ પામ્યો હોય. મહારાજ કે કદાચ એને જંગલી પ્રાણી આવીને ફાડીને ખાઈ ગયો હોય, કોઈક મારી નાખ્યો હોય, એક્સિડન્ટ થઈને દેહ પડી ગયો હોય, કોઈ પણ રીતે દેહ છૂટે પણ ભગવાનનો જે ભગત છે એની દિવ્ય જ ગતિ થાય, એને મુક્તિની જ પ્રાપ્તિ થાય. પણ એને કહો તો ભગવાન સાંભળવા જોઈએ અથવા તો કાંઈ ન સાંભળવું જોઈએ. એટલે કાંઈ ન સાંભળી લેવલે પગી, હે? ભગવાન સાંભળી લેવલે પગી ગયા તો મેદાન મારી જ ગયા. ફાઇનલ સુધી ન પગે તો કાંઈ નહીં, સેમી ફાઇનલ સુધી તો પગી નિર્વાસનિક તો થાય. સમજાય? એટલે બહુ સરસ મારે વાત કરે છે. અને જેને સંતની સ્મૃતિનો અર્થ એમ કરવો જોઈએ જેવી હમણાં એની મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. હમણાં જ મતિ છે કે મારા સુધી પોગ્યો છૂટક્યો છે, અને મારા સુધી પોગવા માટે શું શું બતાવીશ મહારાજે, કેવી રીતે વર્તવાનું કીધું એમ જ વર્તવું છે, મારે કેવી ઉપાસના ધડકાવવાનું કીધું એમ જ મારે કરવી, કેવા સિદ્ધાંતમાં રહેવાનું મારે કીધું એમ જ મારે કરવું, એવી અંતરમાં તાલાવેલી છે અને એમ કરવા માટે રાત દાડો દાખલો કરે છે. તો મહારાજ કે અંતે એમ જ કરશે, માને અંતેની સદગતિ થશે થશે ને થશે જ. મહારાજ કે એનો અર્થ એવો ઘટાડો આવ્યો, કારણ કે આલોચના લાગી છે ને, આલોચના લાગી છે, અને આલોચના માણસને જ્યારે લાગી જાય ત્યારે માણસ તે સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે, અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય, તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે. આપણે ઘણાને પૂછીએ ને મરીને ક્યાં જવું, તો કોને ખબર ક્યાં જવું, જાય લઈ જાય ને જાહું, સમજાય છે એને, અત્યારે જે નક્કી નથી, બસમાં બેઠો તો નક્કી નથી ક્યાં ઉતરવું, બોલો હવે એને કેમ ચોક્કસ સ્ટેશન નક્કી થાય, કે કોઈ પણ કેમ કહી શકે આ સ્ટેશન ઉપર ઉતરશે, એમ દેહ છતાં જે નક્કી નથી કે હું મારા સુધી પહોંચવાનો જ છું, તો મહારાજ કે એને કઈ મેળ અને ક્યાં જાય એમ. એટલે ભક્તો પાછા આના પર આ કાંઈ ખાલી વાણીનો વિષય નથી, એવું જીવન કરવું પડે, જીવન બોલવા માંડે, પોતાનું હૃદય નક્કી કરવા માંડે, અન્યનું હૃદય પણ નક્કી કરવા માંડે કે આ શેક પોક્ષ છે એમ, એવું જીવન થવા માંડે. મહારાજની પંચવર્તમાનની મર્યાદા અમે ખબરદાર બનીને વર્તતો હોય, મહારાજની ઉપાસના ખબરદાર થકી પાલન કરતો હોય, સિદ્ધાંતમાં ખબરદાર થકો વર્તતો હોય, અને મારીની કઠણ આજ્ઞા હોય તો પણ મારીને રાજી કરવા માટે દેહને થોડું સુખ દુઃખ થાય એને સહન કરીને પણ એ કટિબદ્ધ બનીને પાળતો હોય ત્યારે શક્ય બને, ત્યારે કહી શકે કે આ મારા સુધી પોક્ષે. નહીં તો એકાદશી ઉપવાસ તો બધાને કઠણ પડે જ ને, એ કાંઈ હેલો નથી પડતો, પડે જ કોઈ કઠણ તો પડે જ, હાંસ થાય ગોટો વળી જાય, અને તેમ છતાંય બિચારો કરતો હોય ત્યારે નક્કી થાય કે આ શેક પોગવા માટે પ્રયાસ કરી રહ્યો છે, મહેનત કરી રહ્યો છે, મહેનત દેખાય. અને ભક્તો આમ છે ને, આ ભક્તિ માર્ગમાં કઠણમાં કઠણ કાંઈ હોય ને તો દેહ પર સીધો ઘા જે સહન કરવું એ કઠણ છે, સમજાણું. મજીરા વગાડવા સરળ છે, તબલા વગાડવા સરળ છે, સિતાર વગાડવો સરળ છે, ગાવું સરળ છે ને બોલવું સરળ છે, પણ સીધો દેહ ઉપર ઘા આવે અને એ ઘાને સહન કરી અને મારીની આજ્ઞા પણ વળતું એ કઠણ છે. એકાદશીનો ઉપવાસ કરવો પડે, શુદ્ધિના ઉપવાસ ત્યાગી માટે કીધા મારે એ કરવા પડે, એ થાય બસ પછી એને શંકા જ નહીં કે મારું અધૂરું રહેશે એમ, એ પોગે છે એમ, કારણ કે એની તૈયારી દેખાડે છે, એ જ એની તૈયારી દેખાડે, આને શેખ સુધી પોગવાનું તાન છે. એકાદશી છે ને શરીર હાજે હારું છે, બની શકે બિચારો કોઈ બીમાર છે ન કરી શકે, હાજે હારું શરીર છે, અને મોટી મોટી એકાદશી હોય, પ્રબોધની હોય, કાર્તિક સુધી હોય, અને તોય એમ કે ના મારથી ઉપવાસ ન થાય, ત્રણ ટાઈમ ફરાળ ઝાપટી લે, તો એમ સમજવું કે એને જવાય તો જવું છે, ન જવાય તો કઈ ઉપાધિ નથી. મારીની આજ્ઞા કેટલી કડક છે ખબર તમને, મહારાજ કે અષાઢ સુધી એકાદશી, બીજી ભાદરા સુધી એકાદશી, અને ત્રીજી ડોકું કાઢું કાઢું થઈ રહી છે. કઈ એકાદશી? કાર્તિક સુધી એકાદશી. આ ત્રણ એકાદશી દિવસે મહારાજ કે થોડો ઘણો બીમાર હોય અને ફલાહાર કરે, હાજાની વાત નહીં થયો, બીમાર શબ્દ મૂક્યો, થોડો ઘણો બીમાર હોય અને ફલાહાર કરે તો મહારાજ કે છાતીમાં બાણ મારે એટલું મને વશમું લાગે છે. બીમાર માટે, બીમાર છે, આ એવો સિરિયસ હોય તો વાત અલગ છે, એવી તો ભગવાનની કોઈ જડતાની આજ્ઞા નથી, પણ સહજ આમ બીમાર છે, તાવ આવી ગયો અથવા તો માથું દુખે છે, પેટમાં જરા ગડબડ છે, એટલે કે પછી મને તકલીફ છે, એટલે પછી ફરાળ કરી લઉં, મારે કે છાતીમાં બાણ મારે એટલું મને વશમું લાગે છે, તો હાજે હારો ફરાળ ઝાપટતો છે તે ઠાકોરજીને એમ લાગતો છે મારી સામે તોપ મૂકી જાણે તો, હે હાજે હારો હોય અને આ ત્રણ એકાદશી દિવસે જો નકોડો નિર્જળા ઉપવાસ ન કરે તો સમજવું કે એને મોક્ષનું તાન નથી, સમજાય. મોક્ષના તાનવાળો વ્યક્તિ અસતો ન રહે. કોઈ કોઈ કોઈનું પ્રમાણ નહીં, પોતાનું જીવન જ પ્રમાણ આપે, સમજાણો, જગત પ્રમાણ ન આપી શકે, એનું જીવન કહે એમ, એનું ખાવું પીવું બેહવું ઉઠવું હાલવું ચાલવું પ્રત્યેક ક્રિયા મોક્ષ ભાગી આત્મા દેખાય આવે, અને મોક્ષ ભાગી આત્માને કોણ ઓળખે? તો મોક્ષ ભાગી જ ઓળખે, જગતનો જીવ ન ઓળખે. એક ગામમાં મેં ગયા હતા, પછી બે ચાર વર્ષ પહેલાં હવે એક સાધુ માઇક સંચાલન કરતા હતા. પ્રવચન આપ્યા પેલા હું કે ખબર, સ્વામિનારાયણ તો ભગવાન, સર્વોપરી ભગવાન. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી એટલે એના સાધુ સર્વોપરી પિસ્તોલ જેવા હોવા જોઈએ, કે હું કાંઈ ગયેલા ટાવડા જેવા ન હોવા જોઈએ. હવે હું ભગવાનના સાધુને ઓળખે કે કોજી, એ હું સમજે એની હું ઓળખે? ભગવાનના ભક્તને ભગવાનનો ભગત જ ઓળખી શકે, જગતનો જીવ કોઈ દી ઓળખી શકે નહીં. ભગવાનના ભગતને ઓળખવું હોય તો સ્વયં ભગત થવું પડે. ભગત થાય એ જ ભગવાનના ભગતને ઓળખે, અને ભગવાનના ભગતનો મહિમા ભગવાનનો ભગત જ જાણે, જગતનો જીવ જાણી શકે નહીં. અને જગતનો જીવ જો ભગવાનના ભગતનો મહિમા જાણતો હોત તો કમળસિંહ વાજા એના છોકરાના હગા બાપ હતા, તો છોકરા બાપને ન સમજી ગયા તો બીજા કોણ સમજે કોજી. પણ ઝીણાભાઈ ભગવાનના ભગત હતા તો કેવો મહિમા સમજે, ન્યાથી એનો ખાટલો પોતાની કાંદ ઉપર મૂકીને લઈ આવ્યા કોજી. એટલે ભગવાનનો ભગત જ ભગવાનના ભગતનો મહિમા સમજે. અને ભક્તો, ભગવાનના ભગતનો જેટલો મહિમા સમજે યાદ રાખજો, એટલું જ આપણી અંદર ભગત પણ આવ્યું છે, આ વાત નક્કી છે. હું ભગત કેવો છું, હું સાધુ કેવો છું, એનું પ્રમાણ કેમ મળે? તો કે મને ભગવાનના સંત અને ભગવાનના ભક્તને જોઈને અહોભાવ જ્યારે પ્રગટ થાય ત્યારે સમજું કે મારી અંદર ભક્ત પણ આવ્યું છે. હારા ભગવાનના ભક્ત પંચવર્તમાન યુક્ત, હારા ભગવાનના પંચવર્તમાન યુક્ત સાધુને જોઈ અને હૃદય જ્યારે નાચવા માંડે ત્યારે સમજું મારી અંદર ભગત પણ આવ્યું છે. દાખલા તરીકે ભગવાનના હારા ભગત છે અને કોઈ સ્થાનમાં ગયા ને આ સાધુ કોક રહે છે અને આમ સ્થિતિ સામાન્ય છે, સદ્ધર નથી બિચારા, પોતાનું ગુજરાન ચલા એવો ભગવાનનો ભગત છે અને રાત્રે 11 વાગે આવ્યો, 11:30 વાગ્યા બધા હોઈ ગયા છે ને આવ્યો, પણ દૂર થયો અને ભૂખ્યો છે. ભગવાનનો ભગત છે, એકાંતિક ભક્ત છે, પણ આર્થિક સ્થિતિ નબળી છે, સેવા આર્થિક નથી કરી શકતો. અને એ વખતે ભગવાનનો ભગત આવે અને પછી દરવાજો ખોલે અને ઉતારો અપમાન થાય ને પછી પૂછીએ આપણે કે જમ્યા ના સમી, હવારનો ભૂખ્યો છું, અને હૃદય ઉતાવળું થવા માંડે એને જમાડવા માટે, કે જેમ પોતાને ભૂખ લાગી હોય એકાદશીનો ઉપવાસ કર્યો પારણા બાકી હોય એવી ઉતાવળ થાય, એવી ઉતાવળ ભગવાનના ભગતને કેમ કરીને વહેલો જમાડી દઉં, કેમ કરીને વહેલો જમાડી દઉં, આમ હૃદયમાં આલોચના લાગે તો સમજવું ભગવાનના ભગતનો મહિમા આપણને સમજાણો છે. હૃદયથી એમ થાય તો, અને મનમાં થાય કે આ મળો અત્યારે ક્યાંથી આવ્યો, હાલી આવ્યો તે 11:30 વાગે અત્યારે હું ખવડાવું. તો સમજવું ગમે તેટલી આપણે સર્વોપરી વાત કરતા હોય અને ગમે તેટલી બીજી વાતો કરતા હોય, પછી સિદ્ધાંતની કરતા હોય, આજ્ઞાની કરતા હોય, ઉપાસનાની કરતા હોય, તો બધું પાણી છે, હકીકત હૃદયમાં એકે વાત ઉતરી જ નથી. જેને જીવમાં વાત ઉતરી ગઈ હોય એને ભગવાનનો ભગત ભૂખ્યો દેખ્યો ન જાય, જેને જીવમાં વાત ઉતરી ગઈ હોય ભગવાનના ભગતને દુઃખી જોઈ ન શકે, એનાથી જોઈ ન હગાય, એમ પોતાના દેહના દુઃખને જેમ જોઈ ન શકે એમ ભગવાનના ભગતના દુઃખને જોઈ ન શકે, ત્યારે સમજવું કે આપણને ભગવાનના ભગતનો મહિમા છે. મહિમા વસ્તુ એ બોલવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે, એ વસ્તુ અનુભવવાની વસ્તુ છે. ભગવાનનો ભગત મહારાજે મધ્યના 60મા વચનામૃતમાં લખ્યું, બહુ સરસ વાત કરી મહારાજ, કે ભગવાનના ભગતના દુઃખે કરીને દુઃખી ન થાય રઘુનાથદાસ જેવો, એમ મહારાજ કીધું. બોલો, રામાનંદ સ્વામી ધામમાં ગયા બધા રડતા હતા, રઘુનાથદાસ હસતો જાય વાતો કરતો જાય, મહારાજ કે એને ભગવાનના ભક્તનો મહિમા જ નથી. મહારાજે તો ક્યાં સુધી લખ્યું, અંત્યના 3જા વચનામૃતમાં એક બહુ સરસ વાત મહારાજ કરી, જીવનમાં ઉતારે જેવી વાત કરી. મહારાજ કે દયા અને સ્નેહ આ બે બંધનનું કારણ છે, દયા અને સ્નેહ બે બંધનનું કારણ છે, બે મોક્ષને બગાડી નાખ્યા છે. દયા અને સ્નેહ બે મોક્ષને બગાડી નાખ્યા છે. એ બે ટાળવા શું કરવું પડે? તો કે આત્મનિષ્ઠા, આત્મનિષ્ઠા અને વૈરાગ બે શસ્ત્રથી દયા અને સ્નેહ બે ટળે. દયા અને સ્નેહ બે ટાળવા માટે બે હથિયાર જોઈએ. મહારાજ કે પછી માનો આત્મનિષ્ઠા વૈરાગ આવ્યો તો પછી બધેથી અને દયા અને સ્નેહ ટળી જાય, કે ભગવાનને ભગવાનના ભક્ત પ્રત્યે રહે. તો મહારાજ કેવું કીધું, મહારાજ કે શુદ્ધ સંપ્રદાયનું જો જ્ઞાન હોય, શુદ્ધ સંપ્રદાયનું જો જ્ઞાન હોય તો મહારાજ કે એને ભગવાનના ભક્તની પ્રત્યેથી દયા અને સ્નેહ ગમે તેટલો વૈરાગ્ય પોહા એટલી આત્મનિષ્ઠા હોય તોય પણ કોઈ દી ટળે નહીં. મહારાજ કે રે જ દયા અને સ્નેહ રે. મારે દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે કોડ યુ વાટ ઘી બધું ભેગું કરો, પછી દિવાળ મોકલે દીવો થાય, પછી મહારાજ કે માનો દીવો ઓલવાઈ ગયો તોય પણ એની સુગંધ જાય નહીં. એમ આત્મનિષ્ઠા ને વૈરાગ્ય આવ્યું એટલે બીજા હથિયારો નથી દેખાતા જગતમાં, તેઓ નિષ્પૃહી થયેલો દેખાય છે, જગતમાં કોઈ જગ્યાએ રસ નથી લેતો આવો જણાય છે, પણ તોય જેમ પેલી સુગંધ રહે એમ એને ભગવાનના ભક્તની પ્રત્યે દયાનું ઝરણું તો વહેજ રાખે, ભગવાનના ભક્તને દુઃખી કોઈ દી જોઈ શકે નહીં. અને ભગવાનનો ભક્ત દુઃખી થાય એવી કોઈ ક્રિયા પણ એનાથી થાય નહીં, કે ભગવાનનો ભક્ત દુઃખી થાય મને પોસાય નહીં. ત્યારે સમજો કે આપણને ભગવાનનો મહિમા સમજાણો છે. મહિમા વસ્તુ ખાલી વાણીનો વિષય નથી. બાકી માનો 11:30 જ વાગ્યા હોય, ઈ સાધુ હોય પણ 10-20 લાખ રૂપિયાની સેવા કરી, 10 લાખ બીજી કરે એમ હોય, ઈ આવે પધારો 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 પધારો, અને પછી જાહેર વિધિત પ્રકારનું ઈ બનાવે, ભોજન બનાવે, આ બનાવે તે બનાવે, જમાડે. યાદ રાખજો, એ જમાડ્યા પછી પણ એને એનો મહિમા નથી. તમે લખો એને લઈ, જમાડનારનો પણ એને મહિમા નથી, એને ફક્ત રૂપિયાનો જ મહિમા છે. ઈ વ્યક્તિનો નથી, એનો વ્યક્તિ જો સાફ થઈ જાય, એનો વ્યક્તિ જો સાફ થઈ જાય ફરીને 11:30 વાગે આવ્યો હોય તો એને માટે પાછો એનો ઊભો ન થાય. એટલે જિંદગીની અંદર ભગવાનના ભક્ત સાથે સ્નેહ કરતા શીખવું આપણે. ભગવાનના ભક્તને જોઈને હૃદય નાચી ઉઠે, ભગવાનના ભક્તને જોઈને હૃદય નાચી ઉઠે. આ પોઝિશન આપણે જે દાડે નિર્માણ કરશું ત્યારે મારાનો બહુ જ રાજીપો ઉતરશે. અને જેટલું આ નિર્માણ કરશું ને એટલો અહોભાવ થશે, ખૂબ નજીક અવાશે, અને પોતાને નિયમ ધર્મ પણ બહુ દઢ થશે. તમે લખો અને લખજો, જેને પણ નિયમ ધર્મ સારધાર પાર ઉતારવા છે એવા જે ભગવાનના ભક્તો, એને ભગવાન એકાંતિક સંત, એકાંતિક ભક્ત આચાર્ય મારા લાલજી મારાનો ખૂબ મહિમા સમજો. મહિમા તમે સમજશો તો નિયમ ધર્મ દઢ થશે. મહિમા તમે નહીં સમજો, પહેલો તો આવો છે ને, પહેલો તો આવો છે, પહેલો તો આવો છે. તમે જેવો જેવો એને કલ્પશો એવા પોતે સ્વયં થઈ જશો, જેવી કલ્પના કરશો સ્વયં પોતે થઈ જશો. અને માનો કે એવો હતો, એ સુધરી જાય નહીં તો શેક અક્ષરધામમાં પગી જાહે, પણ ઈ એવો છે ગ્રંથિ જો આપણા જીવમાં બેસી જાહે તો આપણું કામ અટકી જાય, અક્ષરધામ સુધી પગાશે. અને માટે ભગવાનના ભક્તનો ખૂબ મહિમા સમજો. એટલે મહારાજ બહુ સરસ વાત બતાવે છે. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી, એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે. તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું, એના દર્શન માત્ર બીજા મોક્ષ કરી જાય તો એનો મોક્ષ થાય એમાં તો શું કહેવું. પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે. દાસપણું આવવું, અનેકવિધ ગુણો આવ્યા પછી સરળતા રહેવી એ ઘણું કઠણ કામ છે. મહારાજ મધ્યના 25માં કે ગ્રહસ્થ રોજનું લઈને રોજનું ખાતો હોય, ત્રિલોકીનો રાજ આવે તોય પણ ભગવાનને ભગવાનના સાધુની પાસે દાસનો દાસ રહે એ ગ્રહસ્થ માટે કઠણ છે. ત્યાગી માટે મહારાજ કે ભગવાન જેવા ગુણ આવે તોય પણ જે દી સત્સંગમાં આવ્યો તેને તે દાડે જેવો સરળ ને દાસ હતો એવો ને એવો ત્યાગી રહે એ પણ એના માટે કઠણ છે. એટલે દાસ મહારાજ કહે એવું ઘણું કઠણ છે. કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહ મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે. દેહને મિથ્યા જાણે, દેહના સુખને અમે એને ખરખરો હોય નહીં, આત્માને સત્ય જાણે. અને પોતાને જે સ્વામી તેને ભોગવવાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે જ નહીં. ભગવાનને ભોગવવા યોગ્ય પદાર્થને પોતે ભોગવવાની ઈચ્છે જ નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં એવો હોય તે હરિનો દાસ કહેવાય. અને જે હરિનો દાસ હોય ને દેહરૂપે વર્તે તો તેટલો પ્રાકૃત ભગત કહેવાય. સ્વામીને ભોગવવા યોગ્ય ભોગને ભોગવે જ નહીં. આપણા મનમાં થાય એ વડ કેમ સમજવું, સ્વામીને ભોગવવા યોગ્ય ભોગને પોતે ભોગવે નહીં. ભક્તો આનો અર્થ એવો ઘટાડવો, બરાબર સમજો. ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય, ગ્રહસ્થ છે એ ભગવાનની આજ્ઞા પ્રમાણે જે પદાર્થ કમાણો એમાંથી દસો દ્વિશોધ ભાગ કાઢે, ભગવાનને અર્થે દસો દ્વિશોધ ભાગ કાઢે. બીજા નંબરમાં પોતાને ઘરમાં જે કાંઈ પદાર્થ બન્યું, શાક દાળ ભાત રોટલી રસોઈ બની હોય તો ભગવાનને પહેલાં જમાડે પછી પોતે જમે. પોતે કાંઈ વસ્ત્ર લાવ્યો નવું તો પહેલું પ્રસાદીનું કરે પછી પોતે ગ્રહણ કરે. એવમ પુષ્પમાળા હોય તોય પણ પહેલાં ભગવાનને પ્રસાદીની કરે પછી પોતે ગ્રહણ કરે. યાદ રાખજો, ભગવાનને અર્પણ કર્યા પછી જે પોતે ગ્રહણ કરે છે પછી ભોગવતો નથી, એ પ્રસાદ થઈ ગઈ, એ પ્રસાદનો સ્વીકાર કરે છે. ભગવાનનો ટચ કર્યા વિના, ભગવાનનું માધ્યમ કર્યા વિના જે સ્વીકારે છે એ પોતે ભોગતા બને છે. ભગવાનને અર્પણ કરીને સ્વીકારે છે એ ભગવાનનો ભક્ત, એ ભગવાનને ભોગવયોગ્ય ભોગને નથી ભોગવતો, ભગવાનની પ્રસાદનો ગ્રહણ કરે છે. એને એકાંતિક ભક્ત કહીએ, એને એકાંતિક ભક્ત કહીએ. મહારાજે શિક્ષાપત્રી પણ, શિક્ષાપત્રીના 62માં શ્લોકમાં મહારાજ કહે કે ભગવાનનો ભક્ત હોય ભગવાનને જમાડ્યાનું અન્ન કે જળ કોઈ દી ગ્રહણ કરે જ નહીં. આ શિબિરમાં આવ્યા છો ને એવી ટેક લઈને જાજો. કે ભગવાનને અર્પણ કર્યા એનું જળ પણ કોઈ દી ન પીવું અને અન્ન પણ કોઈ દી જમવું નહીં. સરસ કપડાં તમે લાવ્યા તમારે જ પહેરવાના છે, પણ ભગવાનને અર્પણ કરી અન્ન પ્રસાદીના કરતા તમે પહેરશો પછી ભગવાનને આપેલી પ્રસાદી હું સ્વીકારું. એવા હાજા માંદા થયા કદાચ કોઈ ઔષધિ તમે લાવ્યા તોય ભગવાનને અર્પણ કરીને પછી સ્વીકારવી. આપણા મનમાં થાય ભગવાનને દવા આપવાની, સાંભળો ત્રણ રીતે વસ્તુ પ્રસાદીને થાય છે. એક તો ઉપભોગતા કરીને ભગવાન પ્રસાદીનું કરે છે, યોગ્ય હોય સંપૂર્ણ પવિત્ર અને યોગ્ય રીતે ગ્રહણ કર્યા જે હોય તો ભગવાન સીધોનો સ્વીકાર કરે છે. એટલી પવિત્રતા ન હોય તો ભગવાન સ્પર્શ કરીને પ્રસાદીને કરી આપે છે. એટલી યોગ્યતા ન હોય તો દ્રષ્ટિ માત્રથી ભગવાન એને પ્રસાદીનું કરે છે. માટે ભગવાનને પ્રસાદી કરાવીને એની કોઈ વસ્તુને ગ્રહણ કરવી નહીં, તો એણે ભગવાનને ભોગો યોગ્ય ભોગને ભોગ્યા કહેવાય, ને તો એણે ભોગ્યા કહેવાય. એટલે મહારાજ જે વાત બતાવી રહ્યા છે એ બહુ અદભુત રીતે બતાવી રહ્યા છે મહારાજ, કે એવો જે ભગવાનનો ભક્ત છે એ જ ખરો દાસ ભક્ત કહેવાય. કે ભગવાનની અને એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનને મૂકીને બીજું આચરણ જ ન કરે, ભગવાનને મૂકીને આચરણ ન કરે માને ભગવાન નારાજ થયું કદમ જ ન ઉઠાવે, ભગવાન રાજી થાય એવી જ રીતે વર્તન એનું જ અનુસંધાન રાખીને જીવન જીવે. અને એવી રીતે મહારાજ કે નથી વર્તતો અને કહેવાય ભગવાનનો દાસ અને દેહ રૂપે વર્તે તો એને પ્રાકૃત ભગત જાણવો. કહેવાય ભગવાનનો ભગત પણ હાવ દેહ રૂપે વર્તે, દેહને સુખ થયું જ કરે. લો જરાક આગો પાછો થયો અને કલાક દોઢ કલાક વહેલું મોડું થાય એમ હોય એટલે તરત કે મને ભૂખ સહન નહીં થાય અને ગાંઠિયા ઝાપટી લે, એને ભગવાનનો દાસ ન કહેવાય. સમજાય? હા, બની શકે શરીર એવું જ છે કે નથી સહન કરી ગયું, તો હવે તો માર્કેટમાં બધા પ્રકારનું ફ્રૂટ મળે છે, સુકમ એવો મળે છે. ભગવાનની આજ્ઞા પડે અને દેહને પણ થોડુંક જળવા જાય, જો કે ઓલા જેટલું ન જળવાય પણ સમયગાળો કાઢવો એ નીકળી જાય, પણ જરા કઠણ પડે એટલે તરત ફેરફાર કરી નાખે તો ભગવાનનો દાસ કહેવાય નહીં. એનામાં એટલો ફરક છે, જરા કઠણ પડે એટલે ફેરફાર કરી નાખે, જરા કઠણ પડે. એક ભગત તો કે સમય આમ તો લગ્ન જમતો પણ લગ્ન જ્યારે આવે ને ત્યારે એક મહિનો જમવું કે, જયારે બહુ બોથરાટી બોલે ને ત્યારે જમી લઉં કે, પછી સ્વામી પ્રાયચિત કરી નાખું કે, એના બે ઉપવાસ કરું છું. લો કરો વાત, આને ખરો દાસ કહેવાય નહીં. ભગવાનના દાસનું લક્ષણ એવું છે ભગવાનને ગમતું જ કરે, ભગવાન રાજી થાય એમ જ કરે, એ ખરો ભગવાનનો દાસ છે. એવી રીતે મહારાજે પ્રથમનું અદ્ભુત રીતે 14મું વચનામૃત સમજાયું. સહજાનંદ સ્વામી મહારાજ.